आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तावित प्रतिदिवसीय थनार आ भागवत सत्र नी अंदर आप समस्त वैष्णव भक्तों हृदयपूर्वक हार्दिक स्वागत छे। प्रस्तुत कथा नी अंदर श्री वित्रासुर महाराज बहु शुद्ध संत महात्मा भगवान ना भक्त हता, पण सती जी ने अपराध कर्यो तो वित्रासुर एना आगला जीवन में चित्रकेतु महाराज हता। अने सतीजी नो अपराध करवाना कारणे एमने राक्षस योनिमा जन्म लेवो पड्यो तो। अने एज वित्रासुर एज चित्रकेतु महाराज आ जन्म मा वित्रासुर बन्या छे। वित्रासुर युद्ध भूमि मा उभो छे अने अर्जुन इंद्र देवता सामे वज्र लईने उभा छे। वित्रासुर कहे छे के तमे मारो वध करो, अने जेवो इंद्र देवता ए गदा इंद्र देवता नी पासे गदा हती ए गदा नो जोर थी प्रहार कर्यो। वित्रासुरे ये गदा हाथ में ले ली थी, अने हाथ में ये गदा ले ने रिवर्स में फरी थी मारी। अन जेवी गदा मारी एटले ऐरावत ना मस्तक ऊपर ये गदा नो प्रहार पड़ियो, अने ऐरावत हाथी 28 हाथ दूर पाछळ जतो रह्यो, अने इंद्र अने ऐरावत बन्ने उपड़ी गया। जेवो हाथी पड़ो ऐरावत हाथी पड़ो एटले इंद्र देवता ने लाग्यो के मारू मृत्यु निश्चित नजीक आवी गयो छे। ऐरावत हाथी मां 10,000 हाथी नु बळ छे तो ही हाथी पड़ी गयो मरी गयो मूर्छित थई गयो। इंद्र देवता ने टचली आंगळी मां जमणो जे हाथ छे एमां टचली आंगळी मां अमृत नो स्त्राव छे। सगर राजा जेनु जे गर गर लईने उत्पन्न थया था, गर एटले विष, तो के आनो दाता कोण बनशे अने मा अने त्यारे एने माता नहोता के आनी माता कोण अने दूध कोण पीवडावशे। त्यारे इंद्र देवताए कीधु के माम दाता હું એને દૂધ પીવડાવીશ એટલે અમૃત। તો ઇન્દ્ર દેવતાએ ટચલી આંગળી એના મુખમાં મૂકી હતી એ રાજાને। તો ઇન્દ્ર દેવતાને ટચલી આંગળીમાં અમૃતનો સ્ત્રાવ વહે છે, અને ઇન્દ્ર દેવતાએ ગજે જે ઐરાવત હાથી હતો એના મસ્તક ઉપર હાથ ફેરવ્યો, તરત જ ऐरावत हाथी जीवतो थई गयो। अने युद्ध भूमि मां इंद्र देवता उभा छे। हवे वित्रासुर इंद्र देवता ने उपदेश आपे छे। ज्यारे वित्रासुर उभो छे ई समय वित्रासुर मोहित थई गयो छे। आजे वाणी जे बोले छे अत्यारनी ए वाणी मोहमां बोले छे, अने जीव ज्यारे मोहित थई जाय ने तो પોતાનું ભાન ભૂલી જાય। વિત્રાસુર કહે છે અરે દુષ્ટ, સર્વપ્રથમ પહેલો શબ્દ કહે છે ઇન્દ્ર દેવતાને, અરે દુષ્ટ તું તો પાપી છે, તે તો દધીચી ઋષિનું મસ્તક કાપી નાખ્યું, તારા ગુરુ દધીચી ઋષિ મુનિનું મસ્તક કાપ્યું, તારા ભત્રીજા એટલે કે તારા મોટા ભાઈ નો દીકરો વિશ્વરૂપ એનાય ત્રણ માથા વાઢી નાખ્યા, અને તે તારા ગુરુ બૃહસ્પતિ જે સ્વર્ગના બધા દેવતાઓના ગુરુ છે એનોય અપરાધ કર્યો, તે જીવનમાં પાપ જ કર્યું છે, તે અહલ્યાનો સંગ કર્યો, ભલે તું સ્વર્ગનો રાજા થઈને બેઠો પણ તું દુષ્ટ છે, પાપી છે। આ જગતમાં પણ પ્રિય ભક્તો, આ જગતમાં પણ બધા પાપ કરે છે, કોઈ એવો જીવ નથી કે જે પાપ ન કરતું હોય, બધા પાપ કરે છે, પણ આપણા પાપ જો ભગવાન દેખાડી દે ને બધાને, પત્નીને કે પતિને, દીકરાને, વેવાઈને, આપણા જે શેઠ હોય એને, તો કોઈ કોઈનાથી પ્રેમ ન કરે, બધા એકબીજાથી દ્વેષ કરે, પણ ભગવાન કે છે ને પેલી બાંધી મુઠી જેવું છે, એ બાંધીને રાખે છે ભગવાન બધાને। કદાચ અંદર હૃદયમાંથી બધું બહાર, જેમ આપણે બધાને હોલમાં 56 ઇંચનું LCD છે ને, કોકને 21 ઇંચનું હોય છે, કોકને 24 ઇંચનું, કોકને 30 અને કોકને 56 ઇંચ, તો ટીવીમાં કેવું સરસ મજાનું પિક્ચર દેખાય કે વિલન છે, હીરો છે, બધું આપણે પિક્ચર જોઈએ છે, તો કદાચ ભગવાન પણ આપણું પિક્ચર મૂકી દેતો કે જુઓ ભાઈ અંદર શું ચાલી રહ્યું છે, જીવાત્માના અંદર બાજુમાં બેઠા છે પણ બાજુવાળાના હૃદયમાં શું ચાલી રહ્યું છે કોઈ જાણી શકતું નથી, કે મનમાં શું ચાલી રહ્યું છે। બહારથી બધાને એવી ઈચ્છા છે કે હું બહારથી એટલો સરસ વ્યવહાર કરું કે બધા મને સારા જ ગણે, પણ મનની અંદર કુટિલતા ભરી છે, દ્વેષ ને ઈર્ષા ભરી છે, અને એ પિક્ચર જો ભગવાન ચાલુ કરી દે ને તો કોઈ જીવે નહીં, અને ભગવાનને સૃષ્ટિ ચલાવી છે આગળ, ભલે ગમે તેવા પાપી જીવાત માર્યા તોય। લોકો કેટલું પાપ કરે છે, નથી કરતા, અતિશય પાપ થાય છે, પણ અમુકનું પાપ બહાર આવે ને અમુકનું રહી જાય, અને પાપ જે પાપ કરે છે એ પાપ તો બધાને ભોગવવાનું જ છે, બહાર આવે કે રહી ગયું હોય, ગંદર હોય, કોઈ પણ પાપ ભોગવવાનું તો પડશે જ। ક્યારેક ક્યારેક નથી કહેતા કે પાપનો ઘડો ફૂટે, ક્યારેક ફૂટે ને ક્યારેક નોય ફૂટે। આપણે જીવનમાં એવા કામ કરેલા છે કે હજી સુધી દબાયેલા છે, અંદર જ છે, આપણે એવા કામકાજ કરેલા છે કોઈ બાકી નહીં હોય, એ બધા અંદર છુપાયેલા છે બધા। હા, મેં આવું કામ કર્યું હતું, મેં આવું ખરાબ કામ કર્યું હતું, ભગવાનને પ્રાર્થના કરે ભગવાન કોઈને ખબર ન પડે, ને કે કોકને ખબર પડશે ને તો જે ઇજ્જત રહી છે ને, જે મને આટલી થોડી કે બોલાવે છે એ મને કોઈ નહીં બોલાવે, એટલે લોકો છુપી છુપીને પાપ કરે છે, છુપી છુપીને, એટલે કે અંધારામાં પાપ કરે, કોઈને ખબર ન પડે એવું પાપ કરે। તો પાપી તો બધા છે, આ જગતની અંદર એવો કોઈ જીવાત્મા નહીં હોય કે જે પાપી ન હોય, મોટામાં મોટો વ્યક્તિ, નાનામાં નાનો છોકરો, બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, ચાહે અમેરિકન હોય કે ઇન્ડિયાનો હોય, દરેકે દરેક જીવ પાપ કરે છે, ઇન્દ્ર દેવતા પણ પાપ કરે છે, વિત્રાસુરે બધું બહાર પાડી દીધું, અરે દુષ્ટ તે કેટલા કેટલા પાપ કર્યા છે, પણ વિત્રાસુર મનમાં સ્મરણ કરે છે, ભલે ગમે જેટલો પાપી હોય પણ આ ભગવાનનો ભક્ત છે। જ્યારે જ્યારે ઇન્દ્ર દેવતાએ પાપ કર્યું છે અને ઇન્દ્ર દેવતાને દુઃખ પડ્યું છે, ત્યારે ત્યારે ઇન્દ્ર દેવતા ભગવાનની શરણમાં ગયા છે, અને ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર, અપિ ચેત સુ દુરાચારો ભજંતે મામ અનન્ય ભાગ, સાધુ રેવ સ મંતવ્ય સમગ્ય વવિતો હિસ। ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, ગમે જેટલો ચાંડાલ વ્યક્તિ કેમ ન હોય, કૂતરાનું માંસ ખાવા વાળો વ્યક્તિ કેમ ન હોય, પણ જો એ મારું નામ એની જીહવા પર એક વાર આવી ગયું હોય ને તો અર્જુન એ મારી માટે પૂજનીય છે. અપી ચેતસુ દુરાચારો, દુરાચાર એટલે એકદમ પડેલો વ્યક્તિ છે, પણ જો એ મારું ભજન કરે છે કે મારું એક વાર પણ એની જીહવા પર નામ આવી ગયું હોય ને તો સાધુ રેવ અર્જુન, એને સાધુ માનવો જોઈએ. એ તો સાધુ છે, પૂજનીય છે. એટલે જ કે છે ને આપણા સંતો, કે છે ગુજરાતના સંતો, જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી, જેને હરિ સત્સંગમાં રસ નથી, જેને હરિ સત્સંગમાં રસ નથી એવા દુર્જનનું અહીં કામ નથી, જેના મુખમાં રામનું નામ નથી. એ કોણ છે, શું કે છે, એને શું કહેવામાં આવે, દુર્જન કહેવામાં આવે છે, એને સજ્જન કહેવામાં નથી આવતો. ભલે મોટા મોટા ધર્મનું પાલન કરતા હોય, મોટું મોટું દાન આપતા હોય, પોતાનું ઘર વ્યવસ્થિત ચલાવતા હોય, બિઝનેસ વ્યવસ્થિત કરતા હોય, સમાજમાં નામ હોય, પોતાના દીકરાઓ કેવું કરે, પણ જે ભગવાનની ભક્તિ નથી કરતો ને એ તો આ ધરતી પર બોજ છે. એટલા માટે સંતોને કહેવું પડે છે કે જેના મુખમાં હરિનું નામ નથી, જે ઉઠતા બેસતા ગાતા સૂતા ખાતા જે પણ કોઈ પણ સ્થિતિમાં હરિનું નામ નથી લેતો, ભગવાનનું નામ નથી લેતો, તો એ તો દુર્જન છે. અને એવા દુર્જનનું અહીં કોઈ કામ નથી, એવા દુર્જનનું અહીંયા કામ નથી, એ તો દુર્જન છે. અરે ભાઈ, એની અંદર તો હજારો ગુણ છે, ભલે ભગવાનનું નામ નથી લેતો પણ બીજા તો ગુણ છે ને, એમાં બીજા બહુ બધા ગુણ છે. તો કે કાંઈ કામના નથી, ભગવાનની ભક્તિ ન હોય અને બીજી બધી વસ્તુ તમારી પાસે હશે ને તે કાંઈ નથી. જેવી રીતે જેટલા જીરો મળી જાય, કદાચ તમે દાન કરીને સ્વર્ગમાં જશો, અને લોકાય ચારામાં નથી લખતો સ્વર્ગવાસ, ન હોય તો એ લખે છે, બોલો, નરકમાં ગયા હોય તો લખવું પડે છે, લખે ચિઠ્ઠો ફરફરીયું લખે ને, આટલું બધાને, જેટલા સગાવાલા જાય ને એને બધાને લખે કે અમારા દાદીમાં કે અમારા દાદાજી કે અમારા દીકરો કે દેરાણી જેઠાણી જે પણ હોય એમનો સ્વર્ગવાસ થયો છે. કેવી રીતે થાય સ્વર્ગવાસ, મને કયો, ક્યારે સારામાં ભાગ લીધો છે, ક્યારે કોઈનું સારું કર્યું છે, જીવનમાં બને એટલો ખોટામાં ભાગ લીધો છે, કોઈનાથી બોલવું ને ઉઠવું બેસવું નહીં કાંઈ નહીં, અને ઘરમાં ગપોલીમાં બેઠા રહે અંદર ને અંદર કડી મારી, અને એનો સોફો ને મોબાઈલ ને ટીવી અને પેપર દિવ્ય ભાસ્કર, દુનિયાભરની બધો કચરો બધો ભેગો કરે દિવ્ય ભાસ્કર નો, ગુજરાત સમાચાર નો, જી ટીવી નો, સ્ટાર પ્લસ નો, જી ન્યૂઝ નો, આજ તક નો, આ બધું અંદર ભરે કચરો, અને કચરો ભરીને ક્યાં જાય, નરકની વાટે. અને જ્યારે મરી જાય ત્યારે અઠવાડિયું થાય એટલે લખે સ્વર્ગવાસ થયો, બાપા ને મા જે હોય ને તો નરકમાં સડે છે, જા જઈને જોતાય. એ મોકલે તો હારું, ભગવાન આવી રીતે ફોટા પાડીને મોકલે કે તારી મા કે તારા બાપા ક્યાં છે તું જો તો ખરા, તારા સાસુ સસરા તારો ભાઈ ક્યાં છે તું જો. તું લખે છે ને ચિઠ્ઠીમાં, પણ લખવાથી નથી થતું, ખાલી વૈ લખવાથી વૈકુંઠમાં નથી જતા, એ વૈકુંઠના જવાના કંઈક નિયમ હોય છે. જનરલ ટિકિટ હોય ને તમે કહો કે અમારો અમારા સાસુમાં તો એસીમાં ગયા, પણ જનરલ ટિકિટ છે, એસીમાં કેવી રીતે જાય, એસીમાં થોડા જવાના છે, ટિકિટ જનરલ લીધી હોય અને એસી માં જવા ચડવા મળે, પાપ કર્મ કર્યા હોય, પણ તો એ શું કરે, શરમ ના મારે લખવું પડે, લખવું પડે. એવો કોઈ જીવ નથી કે જે પાપ નથી કરતો, ને એટલું પાપ વધ્યું છે ને હવે એની હદ નથી. ઘરમાં બધું બાંધીને રાખે, બાંધી મુઠી, દીકરી ખરાબ હોય ને તો એ બધાને સમાજને એમ જ પેશ કરવો છે કે નહીં મારી દીકરી એટલે હો નાની, વહુ હોય કે દીકરો હોય કે કોઈ પણ હોય, પતિ દેવ પણ ખરાબ હોય ને તો કોઈને કહે છે? એ બાંધીને જ રાખે બધું. બાર વાળાને બધાને ખબર હોય કે સામે વાળાને ઘરમાં શું ચાલી રહ્યું છે, પણ જે ઘરમાં જે વસ્તુ ચાલી રહી છે ને એ લોકોને એમ જ લાગે, ના અમે તો બધા ઇજ્જત વાળા ને સુખી ને પૈસા વાળા જે હોય, પણ હૃદયમાં બેઠેલા પરમાત્મા બધું જોવે છે. આપણું શું ષડયંત્ર છે એ બધું ભગવાન જોવે છે. પણ કેટલા દિવસ તું રમત રમીશ, કેટલા દિવસ રમત રમશું અને ભગવાનની સાથે? સંસારના જીવોની સાથે તો આપણે રમત રમીશું, પણ ભગવાનની આગળ આપણી રમત નહીં ચાલે. કારણ કે આપણને એ ભગવાને જ બનાવ્યા છે. આ માઇક છે, આહુજાનું માઇક, આહુજા કંપનીનું માઇક છે. આની જાણકારી કોને છે? મને છે. આ જે માઇક જેને બનાવ્યું છે ને એને પૂરેપૂરી જાણકારી છે કે આમાં શું શું સ્ક્વેર પાર્ટ લાગેલા છે, સેનાથી ચાલુ થાય, આમાં કેટલી કેટલી વસ્તુઓ છે આ માઇકની અંદર, એ કંપની વાળો વ્યક્તિ જાણે છે. એવી રીતે આ દેહ છે, આ શરીર પંચ મહાભૂતનું, ભલે આપણે અત્યારે સ્વામી થઈને બેઠા છીએ પણ આપણી કોઈ વેલ્યુ નથી. આપણું બધું છે ને કાળો ચીઠો ધોળો ચીઠો જે બધા પ્રભુ જાણે છે, પણ તોય ભગવાન બાંધીને રાખે, ગમે તે રે, હાજા તાજા રે ને, નથી કહેતા પંખેડા માળામાં રે, એ ભલે રે, રહેવા દો. આજે નહીં તો કાલે સુધરશે, કાલે નહીં તો પરમે, ક્યારેક તો બુદ્ધિ આવશે, સત્સંગમાં જશે, મંદિરમાં જશે, સાધુઓની શરણ જશે, ભગવાનના ધામમાં જશે, સારા વ્યક્તિઓની સંગતિમાં જશે ને, ઓટોમેટિક બુદ્ધિ સુધરશે કે ના ના હવે મારે સુધરવું છે. અને ક્યારેક ક્યારેક શું થાય છે, ક્યારેક ક્યારેક બાળપણમાંથી જ એ સારા માર્ગે લાગી જાય, અને ક્યારેક ક્યારેક 70 વર્ષે ન લાગે. અમુક માણસોને તમે જોઈ આખું જીવન મહેનત કરે ગધેડાની જેમ, પણ સારા કાર્યમાં ભાગ ન લે, અને અમુક તમે જુઓ કે નાનપણથી જ સારા કાર્યમાં લાગી જાય. આમાં શું છે? એક જ વસ્તુ છે, ગયા જન્મોની ભક્તિ છે એની, એના પુણ્ય છે, એની સુકૃતિ છે, એના સંસ્કાર છે, એટલે નાનપણથી ભક્તિમાં લાગી જાય છે. વિત્રાસુર કહે છે, અરે દુષ્ટ પાપી, ઇન્દ્ર દેવતાને કહે છે, હવે અત્યંત સત્વરે હું તને તારા પથ્થર જેવા કઠોર હૃદય, તારું હૃદય કેવું છે? કઠોર હૃદય છે, પણ મારા ત્રિશૂળથી એને ચીરી નાખીશ. વિત્રાસુર કહે છે, અને પોતાના ભાઈના ઋણમાંથી હું મુક્ત થઈ જઈશ. કારણ કે વિશ્વરૂપ એનો નાનો ભાઈ હતો ને, ની મોટો ભાઈ હતો, વિશ્વરૂપ એનો મોટો ભાઈ હતો, અને વિત્રાસુર યજ્ઞમાંથી પ્રગટ થયો હતો. એના વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એને યજ્ઞ કર્યો હતો ને, અને યજ્ઞની અંદર શું કીધું હતું? ઇન્દ્ર શત્રુ હા, તો તરત જ વિત્રાસુર નામનો રાક્ષસ પ્રગટ થયો. ઈ વિત્રાસુર છે. આ જે લોકો કથાનો ભૂલી ગયા હોય એને ફરીથી યાદ અપાવું છું. હવે વિત્રાસુર કેવો મોહમાં પડ્યો છે જુઓ. યજ્ઞમાં પ્રગટ થયો એના પછી એને ખબર પડી કે આ વિશ્વરૂપ મારો ભાઈ છે. યજ્ઞમાં પ્રગટ નતો થયો ત્યારે એનો ભાઈ હતો, પણ કેટલો મોહ! આ જગતની અંદર પણ આવો જ મોહ છે, જગતની અંદર આવો જ મોહ છે. જ્યારે દીકરો કે દીકરી સમજણી થઈ જાય ને 12 વર્ષ 13 વર્ષની, એટલે બધાને ઘર ને પરિવાર ને બધું મારું મારું કરે, અને એ મોહ છે ને ગડપણ સુધી, જ્યાં છેલ્લા શ્વાસ ગણે ને ત્યાં સુધી મોહ જાય નહીં. આ વિત્રાસુર ને મોહ આવી ગયો, यज्ञ पहला वित्रासुर तो कोण हतो, गया जन्म में चित्रकेतु राजा हतो, अने सती जी नो श्राप लाग्यो हतो, शिव जी नो श्राप एने लाग्यो हतो। शिवजी भगवान भगवानी भागवत कथा करता था, पण सती जी ने खोड़ा मां बेसाड़ी ने भागवत कथा करता था। अने चित्रकेतु राजा विमान मां सवार थईने, तमने पहलाना जन्मनी कथा कहूँ, ये आगळ आवशे हजी, पण आ प्लेटफॉर्म बनावा माटे हूँ तमने कहूँ छूं। चित्रकेतु राजा विमान मां सवार थईने ज्यां आगळ कथा थती थी त्यां विमान ने उभुं राख्युं, અને એ ચિત્ર કેતુ રાજા જોર જોર થી હસે છે, જો આ પુરાણી આ મહામંડલેશ્વર આ મોટા વક્તા થઈ ગયા છે કે વૈરાગ્યની વાતો કરે છે વ્યાસપીઠ પર બેસીને, અને બાજુમાં ખોળામાં તો પત્નીને બેસાડે છે। ચિત્ર કેતુ રાજાએ આવી વાત કરી, પણ એ તો માત્ર મજાક કરતા હતા। शिवजी अने चित्रकेतु राजा ने मित्रता नो आवो स्वभाव हतो। सती जी थी रेवाणु नहीं, शिवजी तो काई नो बोल्या, पण सती जी थी रेवाणु नहीं। सती जी के हे चित्रकेतु राजा, आखी दुनिया नो सारू ने खोटू केवानो ठेको तमने ज आप्यो छे, शु तमे शिवजी नु खावानु पूरु पाड़ो छो बे टाइम नु? अरे ब्रह्मा बैठा छे अहीं सभा में, मोटा मोटा देवताओं बैठा छे, आ लोको क्यारे, आ लोकोने क्यारे आवो मन में क्यारे विचार नथी आवो, तमने आवो क्यांथी वाणी में आवी गयो? तमे पृथ्वी ना जीवात्माओ जे काम करे ने एवं काम करो छो। अरे रे रे, पेलानी वहु तो जो नत करता, काई काम धंधा वगर ना होय ने जेने कहेवाय नठोर, ई आवा एना विचार आवे, काम धंधा वगर ना होय ने एटले बीजानी निंदा नु तरत खराब विचार आवे, तरत आवी जाय, आ तो आवो छे ने, आ तो आवी छे ने, आ तो आवो छे, शु तमे बे टाइम एने खावानु आपो छो? अत्यारे आटली अधोगति आवी छे ने आपडी, एनु कारण आ छे, बीजू काई नथी। आटलू दुख पड़े छे ने घरनी अंदर, दीकड़ाओ खोटू काम करे छे, दीकरीओ खोटू काम करे छे, समाजमां इज्जत नथी, બધી જગ્યાએ નુકસાન આવે છે, શરીરમાં રોગ આવી ગયા, અને આ ધરતી માતા પણ અનાજ ને બધું દેવાનું બંધ કરી દીધું, કારણ શું છે? કારણ કે જીવાત્માની જે દેશી ભાષામાં કહેવાય નેશા, એની આ જીવાત્માની જે આદત છે ને એ ભૂંડી થઈ ગઈ છે એકદમ, બીજા પ્રત્યે હંમેશા ખરાબ જ વિચાર છે, ક્યારે સારું નહીં વિચારે કે ના ના આ જે અમારેથી તો કાંઈ થતું નથી, પણ આ જે કાર્ય કરે છે ને કેટલું સારું કાર્ય કરી રહ્યા છે, અમારાથી તો થતું નથી, પણ એની નિંદા કરશે, અને જ્યારે બીજાની કોઈ નિંદા કરે છે ને સમજી લેવું જોઈએ કે એના બધા પાપ છે ને, જેની નિંદા આપણે કરીએ છીએ ને એના બધા પાપ આપણા ખાતામાં જમા થઈ જાય છે ટોટલી। આપણે નથી કહેતા કે હું આટલું દુઃખી કેમ થાઉં છું, એનું કારણ આ જ છે। બંધ કરી દો, આ કલાક પછી કથા થશે ને એના પછી બંધ કરી દેજો, જેટલા પાપ કોકની નિંદા કરવાનું, જીવનમાં ક્યારે દુખી નહીં થાવ, ગેરંટી હું તમને લખી નાખું છું, ક્યારે નહીં થાવ દુખી, પણ આપણી આદત છે ને કૂતરાની પૂંછડી જેવી છે, એ આદત જાતી જ નથી, જન્મજાત આદત છે, ગમે જેટલું સાંભળે એટલે બ્રહ્મા આવે, બ્રહ્માના પિતા ભગવાન શ્રી કૃષ્ણ આવીને આપણને ઉપદેશ આપે ને, પણ તોય આપણી એ કૂતરાની પૂંછડી ભોયમો ના ગાલો એના જેવું છે, 100 વર્ષની 1000 વર્ષની એ કેટલાય કરોડો જન્મ થઈ જાય ને, અને પછી બહાર કાઢો તરત થઈ જાય, ગમે જેટલું આપણે સત્સંગ સાંભળીએ, સાધુઓની સંગતિ કરીએ, તોય આપણા ભેજામાં એ વાત ઉતરતી નથી કે ના ના આપણે વાણી આપી છે, કાન આપ્યા છે, આંખો આપી છે, હાથ આપ્યા છે, આ શેમાં ઉપયોગ કરવો, આ વસ્તુનો ઉપયોગ શેમાં કરવો? પણ એનો ઉપયોગ કોઈ કરતું જ નથી સારા કાર્યમાં। મોટો હીરો હોય ને કોહિનૂર નો હીરો, એ કોહિનૂર નો હીરો તમે શાકભાજી વાળાને આપો, ભાઈ આને કેટલા પૈસા આપીશ? શાકભાજી વાળો વિચાર કરશે કે મારે 100 ગ્રામ નું બાટ ખોવાઈ ગયું છે, એ તો બાટ માટે કામ આવી જશે. કોહિનૂર નો હીરો જે લંડન ની એલિઝાબેથ પાસે છે, મોટો હીરો છે, આટલો મોટો હીરો છે, ઓરિજિનલ હીરો. આપણે તો આટલા ઝીણા ઝીણા હીરા ઘસતા હોય કારખાનામાં, એ આટલો મોટો હીરો છે એલિઝાબેથ પાસે લંડનમાં મ્યુઝિયમમાં મૂકેલો છે. આખું ભારત ખરીદી લઈએ ને તો એની એટલી મોટી એટલી હીરાની કિંમત છે, આખું ભારત ખરીદી જ લેવાય એટલી. અને એ હીરો તમે શાકભાજી વાળાને આપો અને હીરાનું વજન કદાચ 1/2 કિલો હોય ને તો કે આ તો 1/2 કિલો બાટમાં વજનમાં કામ લાગશે. કેટલા પૈસા આપીશ ભાઈ? 50 રૂપિયા. એ હીરાની કિંમત કેટલી છે? એ હીરાથી આખું ભારત દેશ ખરીદી શકાય. પાલનપુર નહીં, શક્તિનગર નથી ખરીદવાના, શક્તિનગરમાં એક બંગલો નહીં, આખું ભારત ભૂમિ જેટલી છે, જેટલા બંગલા ગાડીઓ મિલો બધું ખરીદી શકાય એટલી હીરાની કિંમત છે. પણ શાકભાજી વાળાને આપો તો ઓનલી 50 રૂપીઝ, હું 50 રૂપિયા આપું. અને એ હીરો તમે જ્વેલર્સમાં જઈને વેચો, મોટી જ્વેલર્સમાં જઈને, તો એને 1 અરબ રૂપિયા આપશે કે આ હીરો તમને મળ્યો ક્યાંથી, આવો અમૂલ્ય વસ્તુ. ઠીક એવી રીતે આપણને અનમોલ મનુષ્ય દેહ 84 લાખ યોનિઓમાંથી મળ્યો છે એક વાર, પણ એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? બોલો, આપણે એ શરીરનો ઉપયોગ શેમાં કરીએ છીએ? બીજાની નિંદા કરવામાં. એટલે આપણે પહેલેથી આપણી તૈયારી કરી રહ્યા છે નરકમાં જવાની, દુખી થવાની. અનમોલ વસ્તુ મળી છે, હાથ મળ્યા છે, તો હાથથી ખોટા કામ કરવા, વાણીથી ખોટી વાણી કાઢવી, આ કાન મળ્યા છે તો કાન હરિકથા માટે મળ્યા છે. ચાલો ને સત્સંગમાં 4 મહિના માટે ભાગવત બેઠું છે, બહુ સુંદર કથા કરે છે, બહુ સુંદર સમજાવે છે, ચાલો ને. ના ના, મારે તો બહાર જવાનું છે, મારે તો આમ છે. અને તમે જ્યારે કદાચ કથાના સમયે તમે ઉઠીને જાઓ તો એ બે જણીઓ બેઠી હોય, બોલો. પણ એને આવું નથી, એનું કારણ શું છે? એના પાપ અંદરથી બોલે છે, ભાઈ તું ત્યાં નહીં જા, ના કે તું ત્યાં જઈશ ને તો સુખી થઈ જઈશ, અને સુખી તો હું થવા જ નહીં દઉં. આપણું મન શું કહે છે? કે સુખી તો હું થવા જ નહીં દઉં. એટલે તારે ત્યાં જવું, અહીંયા બેસ. એટલે બધા લોકો બહાર છે ને ઓટલો બનાવીને જ રાખે. આ તો મેં પછી જોયું, કીધું અહીંયા બધા ઓટલા કેમ બનાવે છે, પછી ખબર પડી. પાંચ મિનિટ નું કામ હોય, ચોખા વીણવાનું કે શાક સમારવાનું, પણ એમાં 2 કલાક થઈ જાય ને. લે 7 વાગી ગયા, ખબર ન પડી, હમણાં આવતા છે, જાવ, હું તો જાઉં છું હવે. બોલો, 7 વાગી ગયા. તો વિત્રાસુર કહે છે કે હવે હું મારા ભાઈના ઋણમાંથી મુક્ત થઈ જઈશ. ઋણ ચડે છે, આ મોહમાં બોલે છે, પણ વાસ્તવિકમાં આ ઋણ તો બધાને ચડે છે. 84 લાખ યોનિઓમાંથી આપણે ભગવાનને જ્યારે પ્રાર્થના કરીએ કે પ્રભુ મને મનુષ્યનો દેહ આપો, તો ભગવાન આપણને બધું દેખાડે, આપણી બધી વસ્તુઓ કે જો અહીંયા શું થઈ રહ્યું છે, ગુજરાતમાં, લંડનમાં, અમેરિકા, જાપાનમાં. આ બધા લોકો એમ જ કહેતા હતા કે અમને મનુષ્યનો દેહ આપો, પણ બધા શું કરે જો, સુટકેસ ઉપાડી ઉપાડી ક્યાં જાય છે? કોક અમદાવાદ જાય, કોક મુંબઈ જાય, અને તું ત્યાં જઈને દુખી થઈશ. કેટલા કપાય છે ને કેટલા જાય છે, ત્યાં જઈને દુઃખ જ મળશે. ના ના ના, એક ચાન્સ આપો, આ બધા કૂતરા બિલાડા ગધેડામાંથી મુક્તિ આપો, તો ભગવાન કે લે તારી પર દયા કરું. આવા તો બધા કહેતા હતા, પણ જે કોઈ સુધર્યું? તું જઈને સુધરવાનો પ્રયાસ કર, તું બગડી જઈશ, કારણ કે એવા લોકો જ મેં ભર્યા છે. આપણે ખબર છે બદામ લેવા, બદામ ની ખરીદી કરવા જઈએ ને, બદામ તો બધા ઘરમાં ખાય છે ને, બધા રાખતા જ હશે ને, તો દુકાનમાં જયારે ગાંધી ની દુકાને આપણે જઈએ ને, એટલે તમને ક્વોલિટી બતાવશે, બોલો કેટલા વાળી બદામ બતાવું, એકદમ હલકી બતાવો ને, કદાચ કોકના પાસે પૈસા ન હોય કે કદાચ કોકને દાનમાં દેવું હોય કે હલકી બતાવો, તો હલકીમાં એક કે સારો દાણો આવે, હલકી બદામમાં એક કે સારો દાણો આવે, અને ઊંચી બદામમાં એક કે વીક દાણો મળે તમને. પછી શાકભાજી ખરીદવા જાઓ, શાકભાજી વાળો છે ને અંદરથી ખરાબ ખરાબ શાકભાજી નીચે ફેંકી દેશે, અને સારી સારી વસ્તુ જ રાખશે, અને ખરાબ જે નીચે પડી છે કૂતરા અને ગાયો ને બધું નાખી દે કચરા પેટી, બરોબર. એવી રીતે ભગવાન કે આ પૃથ્વી બનાવી છે ને, જેટલા સડેલા છે ને એ બધા ભર્યા છે અહીંયા, તું ત્યાં જઈશ ને તો તું એ બગડી જઈશ. નાના મને એક ચાન્સ આપો, જેવો અહીંયા આવે ને એટલે એ બગડી જાય, હારો હોય ને તો એ બગડી જાય, કારણ કે એવાની સંગતિ જ મળે. અને ભગવાન જોવે કે બધા બગડેલા છે એક કે સારો, તો ભગવાન પોતાના ધામમાંથી આચાર્યોને મોકલે છે, સંતોને મોકલે કે જાઓ જઈને પૃથ્વી પર અને એ જીવોનો ઉદ્ધાર કરો, એ લોકોને સારા માર્ગે લગાડો. વિચાર કરવા જેવો છે કે આધ્યાત્મિક કાર્ય એટલે ભક્તિ કેટલી અઘરી છે. દાંડિયા રસ જ્યારે નવરાત્રિમાં થાય તો એ જેણે આ દાંડિયા રાસનું આયોજન કર્યું હોય ને, એ 5 લાખ રૂપિયા લગાડે પણ 50 લાખ રૂપિયા કમાય, 9 દિવસમાં 50 લાખ રૂપિયા કમાય. 5 લાખનું રોકાણ કર્યું હોય પણ ભાગવત કથામાં કેવું હોય, 5 રોક્યા હોય, 5 લાખ રૂપિયાનું આયોજન કર્યું હોય પણ એમાં માંડ માંડ 1 લાખ કે 2 લાખ આવે. સારા કાર્યમાં કોઈને રૂચિ પણ નથી અને કાર્યમાં ભાગ લેવાનું પણ કોઈને મને નથી લાગતું કે ના ના આ કાર્યની અંદર ભાગ લઈએ, કેટલું સુંદર કાર્ય. એટલા માટે નથી કહેતા, ઘણા લોકો કે આટલું આટલું આયોજન થાય છે પણ લોકો કેમ આવતા નથી, એનું કારણ આ છે, વીક ક્વોલિટી બદામની. બદામની ક્વોલિટી કેવી છે? વીક છે. અને ભગવાનના ધામમાં A1 ક્વોલિટી, ભગવાનના ધામમાં પણ જીવો રહે છે પણ બધા A1 ક્વોલિટીના, જે બોલી 1500 વાળી બદામ મળે અને 300 વાળી મળે છે. તો આમાંથી રિફાઇન થવાનું છે. એક્વાગાર્ડની અંદર છે ને 3 બોટલો હોય ઉપર, ખબર છે, એમાંથી એકમાં બીજી બોટલમાં જાય ને ત્રીજી બોટલમાં જાય ને પછી પાઇપમાંથી એ ચોખ્ખું પાણી થઈને આવે. એવી રીતે આપણે રિફાઇન્ડ થવાનું છે. દૂષિત, ઓલું જે દૂષિત પાણી છે ને એક્વાગાર્ડ મશીનમાં 3 વખત જાય, 1, 2, 3, અને પછી રિફાઇન્ડ થઈને ચોખ્ખું થઈને આવે. અને એ પાણી તમે પીવો ને તો તમને પથરીનો રોગ ન થાય, પણ ડાયરેક્ટ તમે પીવો તો ક્ષાર વાળું પાણી એટલે પથરીનો રોગ થાય. એવી જ રીતે ઓલું પાણી પીવાથી પથરીનો રોગ થાય, એવી રીતે અહીંયા બધા કેવા જીવો છે, પથરી વાળા જ છે બધા, હા બધા દર્દીઓ જ છે બધા. અને એવી જ સંગતિમાં આપણને વધારે 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 ગમે. અને એવા દર્દીઓ ટીવીમાં પણ છે, બધી ચેનલોમાં એ જે દર્દીઓ છે ટીવીમાં છે, અને બારે છે, અને અંદર છે, અને પેપરમાં, બધી જગ્યાએ. પણ A1 ક્વોલિટીના તો માત્ર વૈષ્ણવ ભક્તો છે, એમની પાસે તમને કોઈ પણ વીક વસ્તુ જાણવા નહીં મળે, કે એમનામાં ક્યારે તમને વીક ગુણ જોવા નહીં મળે, ક્યારે કોઈની નિંદા નહીં કરે, હંમેશા ગુણ અવગુણ હશે ને તો અવગુણોની અંદર પણ તમને ગુણ શોધીને બતાવશે કે આની અંદર આ ગુણ છે, ના ના આની અંદર આ અવગુણ છે, તરત આપણે કહી દઈશું, પણ ના નથી, તમને દેખાય છે પણ અમને નથી દેખાતું, ચોખ્ખું કહી દેશે. કારણ કે જેવા ચશ્મા આપણે પહેરશું એવી આપણને દુનિયા દેખાય. લાલ કલરના ચશ્મા પહેરીએ તો લાલ કલરનું બધું દેખાય, બ્લુ કલરના ચશ્મા પહેરો તો બ્લુ કલરનું દેખાય, પીળા કલરના ચશ્મા પહેરો તો પીળા દેખાય. જેવા ચશ્મા તમે પહેરશો એવી રીતે તમે બીજાની અંદર ગુણ જોવાના જો ચશ્મા તમે પહેરો ને તો ક્યારે તમને દોષ દેખાશે પણ આપણે ચશ્મા ગુણ વાળા પહેરતા જ નથી, એ ગુણ વાળા ચશ્મા સત્સંગમાં મળશે કથામાં, પણ એ ચશ્મા કલાક પહેરે તો કઈ ઉતરે ને, તો ઓલા અવગુણના ચશ્મા અઠવાડિયામાં 24 કલાક આપણે પહેરતા રહીએ, પણ અઠવાડિયામાં ક્યારેક કોઈ ખેંચી ખેંચીને લાવે કે જ્ઞાન રૂપી ચશ્મા પહેરો, બીજાની અંદર ગુણ જોવાના ચશ્મા પહેરો, એ ક્યારેક જોવે અને પહેરે, પણ ના ના મને તો સૂટ નથી થતા, મને તો સૂટ થતા નથી, કારણ કે દોષ વાળા ચશ્મા પહેર્યા હોય તો એ મને સેટ નથી થતા, એટલે જતા રહે, પણ અમુકને સેટ થઈ જાય, પરફેક્ટ બેસી જાય કે ના ના મને પરફેક્ટ દેખાય છે, પેલા ગુણ વાળા ચશ્મામાં ધૂંધળું ધૂંધળું દેખાય કે આ તો આમાં બરોબર દેખાતું નથી, મને તો ચક્કર આવે છે, કોકનામાં ગુણ જોવા હોય તો જે બોલો ધૂંધળું દેખાય ને એવી રીતે કે ના ના મને આમાં મારું માથું ચડી ગયું, કાઢી નાખો, પેલા ચશ્મા મને બરોબર હતા, સેટ થયો. તમે ક્યારેક છે ને જૂના ચશ્મા હોય અને કદાચ ફ્રેમ તૂટી ગઈ હોય ને પછી નવા ચશ્મા કરાવો ને તો નવા ચશ્મામાં ફરક પડે છે ને, ના ના મારે તો જૂના ચશ્મામાં બરોબર દેખાય, એના જેવું છે. દોષ રૂપી ચશ્મા જયારે આપણે પહેરીએ ને એટલે બધામાં દોષ લાગે, એટલે સમજી લેવું જોઈએ કે આપણામાં એટલો દોષ છે, જેટલા વીક આપણને બધા લોકો લાગે છે ને એટલા આપણામાં અવગુણ છે, અને જેટલા આપણને સારા લાગે છે ને સમજી લેવું જોઈએ કે આપણામાં એટલા સારા ગુણ અને સંસ્કાર છે. દુર્યોધનને એમના ગુરુએ કીધું કે આ સંસારમાં સારામાં સારા જેનામાં ગુણ હોય ને એ વ્યક્તિ શોધીને લાવો, દુર્યોધનને કીધું કે જેમાં સારામાં સારા ગુણ હોય ને મારે એને જોવો છે, લઈ આવ. કારણ કે દુર્યોધન હંમેશા કહેતો કે બધા મારામાં અવગુણ જ કેમ કાઢે છે, એનું કારણ શું છે જાણવું જોઈએ. બધા લોકો કે અને ઘણા લોકો અમને કહે છે કે બધા લોકો અમારા અવગુણ કેમ કાઢે છે, ક્યારે કોઈ સારા ગુણ, કારણ કે આપણી આદત જ એવી છે. દુર્યોધનને કીધું કે મને એવો વ્યક્તિ જોવો છે કે જેમાં બહુ બધા ગુણ હોય, એવો વ્યક્તિ શોધીને લાવ ને મારે એના દર્શન કરવા છે. અને દુર્યોધન હજી તો દરવાજાની બહાર ગયો હતો અને વિચાર કર્યો આ જગતમાં બધા ખરાબ છે, કોઈ સારું, હે સારું તો હું છું, દુર્યોધન શું કે સારો તો હું છું, મારામાં કેટલા બધા ગુણ છે. ગુરુદેવ હું તો હજી ગેટની બહાર જ જતો હતો પણ મને તો બધા વીક જ લાગ્યા, કોઈનામાં કોઈ સારા ગુણ, કોક આવો છે ને કોક આવો છે, કોક કાળો છે કોક ધોળો છે, પણ જયારે મેં અંદર જોયું ને ત્યારે મને લાગ્યું કે હું સારો છું, મારામાં સારા ગુણ છે. દુર્યોધને કીધું સાઈડમાં બેસું. યુધિષ્ઠિર મહારાજને બોલાવ્યા અને યુધિષ્ઠિર મહારાજને કીધું કે આ જગતમાં સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય ને એને શોધીને લાવ, મારે એના દર્શન કરવા છે. ગુરુ તો જોવે ને કે શિષ્ય ક્યાં સુધી પહોંચેલો છે, એની બુદ્ધિ, એનું મન, વાણી. અને યુધિષ્ઠિર મહારાજ તો બેઠા બેઠા વિચાર કરે કે કોનામાં દોષ છે, કોનામાં દોષ. અને યુધિષ્ઠિર મહારાજ મનમાં વિચારમાં કરવા લાગ્યા આ જગતમાં બધા મહાભાગવત છે, બધાની અંદર સારા ગુણ છે, અને હું બધામાં દોષ જોવા જાઉં છું, વાસ્તવિકમાં મારા જેવો પાપી આ જગતમાં બીજો, મારા જેવો દોષી આ જગતમાં બીજો કોઈ નથી. અને ગુરુ મહારાજને કહે ગુરુદેવ આ જગતમાં જો સૌથી દોષીમાં દોષી વીકમાં વીક વ્યક્તિ હોય ને તો હું છું. અને દુર્યોધન બેઠો તો જો દુર્યોધન આ યુધિષ્ઠિર ક્યારે કોઈનામાં દોષ જોતા નથી, હાલાકી એને આખી દુનિયામાં બધા દોષી જ છે પણ એને કોઈ દોષી દેખાતું, એને બધા મહાભાગવત દેખાય છે, ભગવાનના ભક્ત દેખાય છે, અને તને આખી દુનિયા દોષી દેખાય છે અને પોતામાં તે જોયું કે ના ના હું બહુ સારો છું. એવી રીતે તમે જુઓ આ દુનિયાની અંદર રિવાજ છે કે જ્યારે પણ ઝઘડો થાય કે ઘરમાં માથાકૂટ થાય ને, ના હો મારી ભૂલ નથી જરાય, તરત કહી દેશે મારી તો ભૂલ છે જ નહીં. બધાની અંદર આ અવગુણ ભરેલા છે, પોતે પાપ કરે, જૂઠું બોલે, ચોરી કરે, બધું કરે, તો એ ક્યારે કોઈએ સ્વીકાર કર્યું કે ના ના મારો ગુનો છે, ક્ષમા કરજો, નીચું તો કોઈને ગમતું જ નથી. તો ઋણ માંથી આપણે મુક્ત થવું પડશે. આ જગતમાં બધાને ઋણ ચડે છે. આ પૃથ્વી માતાનું ઋણ ચડે છે. સરકાર ટેક્સ નથી લેતી, સરકાર ટેક્સ લે છે ને. 30% ટેક્સ તમારે ભરવો જ પડે, તો બધા ખોટી ખોટી ફાઇલો બનાવીને તૈયાર રાખે. ઇન્કમ ટેક્સ વાળા આવે એટલે ખેતીવાડીનું થોડુંક ચડાવે, આમ કરે ને આમ કરે, ઇન્કમ ટેક્સ બધો માફ થઈ જાય એમને. સરકારનો ટેક્સ ભરવો પડે છે, ધરતી માતાનું પણ ઋણ. ટેક્સ એટલે સંસ્કૃતમાં ઋણ કહેવાય. ઋણ માતા પિતાનું ઋણ ચડે છે, એને જન્મ આપ્યો છે, ન ચડતો. મિત્રનું ઋણ ચડે. અરે કોક આપણે રસ્તો ભૂલી ગયા હોય કે કથા ક્યાં આગળ ચાલે છે, કોક આમ આંગળી બતાવે ને કે અહીંયા ચાલે છે, તો એનું એ ઋણ ચડે. આંગળી બતાવે કે અહીંયા આગળ સત્સંગ ચાલી રહ્યો છે કે અહીંયા પિક્ચર ચાલી રહ્યું છે, કોઈ પણ વસ્તુ, એ બધાનો ઋણ ચડે છે. કારણ કે આપણે જેની જેની મદદ લઈએ ને એ બધાનો ઋણ ચડે. સમાજનો ઋણ ચડે. 33 કરોડ દેવતાઓનો ઋણ ચડે છે. આપણા પિતૃઓનો ઋણ ચડે છે. અને આ જગતની અંદર સૌથી મોટામાં મોટો ઋણ હોય ને તો ગુરુનો ઋણ ચડે છે. કરોડો રૂપિયા આપીને પણ ગુરુનો ઋણ આપણે ચૂકતે નથી કરી શકતા. કારણ કે ગુરુ આપણને ભગવાન આપે છે. આ જગતના જીવોની પાસે તમે માંગવા જશો ને તો 5,000 ને 10,000 આપશે. 33 કરોડ દેવતાઓ પાસે જાશો ને તો તમને સ્વર્ગનું અમૃત કે સ્વર્ગનું સુખ આપશે. પણ ગુરુ તો સાક્ષાત ભગવાનને આપે છે. એટલા માટે ગુરુની શરણમાં જવું જોઈએ. અને ગુરુની શરણમાં ગયા પછી ઋણ ન રાખવું જોઈએ. ઋણ તો ચડે છે એટલે શું ગુરુને પૈસા આપવા? નહીં, ગુરુ જે સેવા આપે છે ને એને સેવા હૃદયપૂર્વક કરવી જોઈએ. તો એ ભક્તિ દિવસે ને દિવસે ને દિવસે ને દિવસે વધતી જશે. અને જ્યારે આપણી ભક્તિ વધે તો ક્યારે અહંકાર ન કરવો જોઈએ કે મને આટલા ઊંચા સ્થાને બેસાડી દીધા છે, હવે હું શું કરું. એટલે જીવનમાં ક્યારે અહંકાર પણ ન આવવો જોઈએ. ગુરુ આદેશ આપે, આપણામાં સારા ગુણ હોય ને તો ગુરુ આપણને આદેશ આપે કે તમે આ કાર્ય કરો, તમે આ કાર્ય કરો. કારણ કે ગુરુને જ્યારે ગુરુ બનાવ્યા હોય ને તો ઋણ ચડે. અમુક તો ગુરુને જોયા નહીં હોય અને અમે તો ગુરુ બનાવી દીધા, તમે શું સેવા કરો છો ગુરુની બોલો. ક્યારે જોયા નહીં હોય ગુરુ, અમે તો ગુરુ બનાવી દીધા, કંઠી પહેરી લીધી, ગળામાં હોય નહીં પાછી. ગુરુ જ્યારે ધારણ કરે ને તો ગુરુ આપણને તુલસીની માળા આપે, માળા જોડી આપે, 108 મણકાની માળા આપે. અને એ માળા યજ્ઞની અંદર ગુરુ મહારાજ જ્યારે યજ્ઞ થાય ને તો ગુરુ મહારાજ કહે છે કે હે શિષ્ય, કરોડો કરોડો જન્મોમાં તે જેટલા પાપ કર્યા છે, જે શિષ્ય બેઠો છે ને એને કહે, એ જેટલા પાપ કર્યા છે ને આ યજ્ઞની અંદર હું સાક્ષી લઈને કહું છું કે તારા બધા પાપ આજથી હું લઈ લઉં છું. અગ્નિ દેવતાની સામે એ ગુરુ પાપ લે છે બધા અને આપણને શુદ્ધ કરે છે. તો શું શિષ્યનું કર્તવ્ય નથી કે એને ગુરુના આદેશ પ્રમાણે ચાલવું જોઈએ? આપણે એ પ્રમાણે ન ચાલીએ તો ભલે આપણે દીક્ષા લીધી હોય, ગુરુ બોધ બનાવ્યો હોય, પણ ગુરુની જરાય કૃપા ન મળે. અને જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી ભક્તિના માર્ગે ક્યારે આપણે અગ્રસર. એ ખાલી આદત આપણી રહેશે, બસ આદત. આદત એટલે કે રોજ નથી નિયમિત આપણે સવારમાં ઉઠતા નાઈ ધોઈને કરી, બસ એવું આપણું રોજનું આદત બની જાય કે આમ આમ કરવાનું છે બસ. પણ રસ જે અંદર આવવો જોઈએ, આવે છે કોઈને? ન થાવતો. ગુરુ તો બધાએ ધારણ કર્યા, કેમ ભગવાન પ્રત્યે રસ નથી જાગતો? તમે જેને માનતા હોય, જેને ગુરુ બનાવ્યો, હજી સુધી જીવનમાં તમારે કોઈ પરિવર્તન થયો કે ના ના અમારા જીવનમાં આટલો પરિવર્તન થયો, તો સાચા ગુરુ છે. પાણીનો જે ટાંકાનો કાગ ચાલુ કર્યો હોય ને તો એ ટાંકામાં પરિવર્તન તો આવે કે ન આવે? થોડું તો ભરાય ટાંકું કે ન ભરાય? એવી રીતે ગુરુ જ્યારે કૃપા કરે ને તો શિષ્યની અંદર ભક્તિ આવે, એના જીવનમાં વૈરાગ્ય આવે અને એને શાસ્ત્ર ને વેદોનું બધું જ્ઞાન થઈ જાય. ત્યારે સમજી લેવું જોઈએ કે શિષ્યની અંદર પૂરેપૂરી કૃપા થઈ છે ગુરુની. પણ આપણું તો જીવન પહેલા હતું એના કરતા વીક થાય છે. એનો અર્થ શું છે કે આપણે પૂરી શ્રદ્ધા, આપણે તો શું છે પેલા એ લીધી એટલે હું એ લઈ લઉં, પેલા એ ગુરુ બનાય એટલે હું ગુરુ બનાવી દઉં, એવું બધું. આ ગુરુ કેવું છે, સો પીસ જેવું છે, પેલા એ કર્યું તો હું કરું, હું કરું, હું કરું, એવું નથી. જ્યાં સુધી આપણા હૃદયની અંદર ગુરુ પ્રત્યે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી ગુરુ ન બનાવવા જોઈએ. શ્રદ્ધા અને પ્રેમ વગરના ગુરુ અને ભગવાનની ભક્તિ નિષ્ફળ છે. સૌથી પહેલા શ્રદ્ધા જગાવી જોઈએ. તો આ બધાનું ઋણ ચડે છે, પિતાનું ઋણ, માતાનું ઋણ, પિતૃઓનું ઋણ, દેવતાઓનું ઋણ, ભગવાનનું ઋણ ચડે છે. ભગવાન આપણા શ્વાસ ચલાવી રહ્યા છે, આપણને બે ટાઈમ જમવાનું આપી રહ્યા છે, આપણે બદલામાં શું આપી રહ્યા છે, આપીએ છીએ. ઋણ ચડે છે. આ વરસાદ કેમ ક્યારેક ક્યારેક અટકી જાય ને ક્યારેક ક્યારેક આવે છે, ભગવાને દેખાડે છે કે આટલું આટલું ઋણ ચડે છે, ચૂકતે કરો, પણ આપણે કઈ કરતા, પૈસા તો બહુ કમાઈએ છીએ આપણે, ભગવાન પૈસા નથી માંગતા, ભગવાન આપણી પાસેથી સમય માંગે છે કે તમારો સમય મારી માટે વાપરો, યુઝ કરો. મેં તમને 24 કલાક આપ્યા છે, તમે મને કેટલો સમય આપો છો મારી માટે? આ જે કથા શ્રવણ કરી રહ્યા છીએ ને એ ભગવાનની માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે આ કથા શ્રવણ કરી રહ્યા છીએ. મને 24 કલાકનો ભગવાને આ દિવસમાં 24 કલાક આપ્યા છે, તો લાવ હું ભગવાનની માટે 1 કલાક તો આપું, તો 23 કલાક તો મારા છે ને. ભગવાને આપણને 24 કલાક આપ્યા છે, 23 કલાક મોજ શોખ ને જે કરવું એ કરો, પણ કલાક તો ભગવાનને આપો. અને જેટલો જેટલો પ્રેમ વધશે ને તો એ ભગવાને 24 કલાક આપી દેશે. જેટલો પ્રેમ વધતો જશે ને દિવસે ને દિવસે, આપણે તો ઘટતો જાય. સારી કથા કરે તો જાય, ન કે કઈ નહીં. અમુકને તો એવું જાય, બોલું પિક્ચર હિટ હોય ને એના જેવું, એનું તુલના એવી કરે, આ હિરોઈન નું પિક્ચર હોય ને તો સુપર હિટ હશે, આનું તો એટલું નહીં હોય. એટલે આવી રીતે અહીંયા પણ બધું માપ તોલ કરે બધી જગ્યાએ. સારા કથાકાર હોય ને, સારી કથા વાંચે ને તો જાવું જ, ના કે ખાલી ખોટા બેસીને શું કરું. ભલે આપણને ખબર પડે કે ન પડે, પણ એ જીવ આવીને અહીંયા ખાલી બેસી જાય ને તો એને શુદ્ધ કરવાનું કાર્ય ભગવાનના હાથમાં છે, જીવના હાથમાં નથી કે હું જઈને શુદ્ધ થઈ જઈશ. અરે આપણે તો, આપણે સેચો પાપડે ન ભાંગી શકીએ, આપણામાં કોઈ તાકાત જ નથી કે આપણે એ વસ્તુ કરી શકીએ. એ તો ભગવાન આપણને આપણા હૃદયની અંદર ભક્તિ આપવી હોય તો ભગવાન આપે છે, બીજું કોઈ ન આપી શકે. તો આ બધાનો રૂપ, બધાનું ઋણ ચડે છે. આગળ કહે છે કે તે મારા મોટા ભાઈ વિશ્વરૂપનો વધ કર્યો છે ને, હવે હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ. ઇન્દ્ર દેવતાને કહે છે, આ ગદાનો પ્રહાર કર્યો છે ને, પણ હવે હું અમારા શૂલથી તારા ટુકડે ટુકડા કરીને ગિદ્ધોને ખવડાવી દઈશ, અને તને અગ્નિ સંસ્કાર તો નહીં આપવા દઈશ, કારણ કે તારી તો મારી અધોગતિ કરવી છે. આ મોહવશ બોલે છે વિત્રાસુર, મારે તારી સદગતિ નથી કરવી ઇન્દ્ર દેવતા, મારે તારી અધોગતિ કરવી, કારણ કે તે મારા ભાઈને માર્યો છે. આ ભાઈ ને બેન ને પુત્ર પરિજન આ બધું આ મોહ છે. ગયા જન્મમાં નતા, પણ આ જન્મમાં થઈ ગયા છે. જેવી રીતે આપણે ભાડેથી ભાડાના મકાનમાં રહેતા હોય, 11 મહિના માટે આવે તો આજુબાજુ વાળા સાથે કેટલો પ્રેમ થઈ જાય છે. અત્યારે પાલનપુરના આ ખૂણે રહીએ છીએ અને પછી ગણેપુરા સાઈડ જતા રહેશું, એટલે પછી કોઈ મળે છે? ક્યારે ફોને કરે છે કોઈ કે તમે કેમ છો, શું છે? કઈ નહીં, ભૂલી ગયા, ભૂલી ગયા, ખાલી કરીને જતા રહ્યા. પણ પહેલા તો એક ભાણામાં બે જણા ખાતા હતા, બેનપણીઓ હોય કે મિત્રો બધા. પણ 11 મહિના થઈ ગયા એટલે પતી ગયું જે પ્રેમ હતો, એ બીજી બાજુ રહેવા જતા રહ્યા, ગણેપુરા ને આ કેસણ બાજુ. એવું આ જીવન ભગવાન કહે છે. અને ભગવાને એવો મોહ બનાવ્યો છે ને આ જીવનમાં બસ મારા સગાવાલા સંબંધી આ જ. પણ ગુરુ અને ભગવાનનો અને શાસ્ત્રનો જે સંબંધ છે એ નિત્ય છે, એ ક્યારે તૂટતો નથી. ગમે તે જગ્યાએ આપણે અધોગતિમાં ફસાણાશુ ને, પણ ગુરુ આપણને ખેંચીને લઈ જશે અને ભગવાનના ચરણોમાં લ્યો આ તમારો જીવ જે ભટકતો હતો ને એને લાવીને આવ્યો તમારી સેવામાં. આ ગુરુનું કર્તવ્ય છે. તારી સદગતિ નહીં થવા દઉં ઇન્દ્ર દેવતા, તને અગ્નિ સંસ્કાર તારા નહીં થવા દઉં. ગિદ્ધોને ખવડાવીશ, કૂતરાઓને ખવડાવીશ. અને હિન્દુની પ્રથામાં સનાતન વેદની અંદર લખ્યું છે કે જેનો અગ્નિ સંસ્કાર થાય છે ને એ જીવાત્માની સદગતિ થાય છે, અને જેને કબરમાં ખોદીને અંદર નાખે છે ને એ તો બોજ છે. કારણ કે તમે જુઓ કે જેટલા જેટલા મરે છે બધાને અંદર ખોદે, એક એક 5 મીટર નો ઘેરો કરી નાખે, આટલી જગ્યા અમારા દાદાજીની એટલે બાજુમાં બીજો આવે, એમ કરી કરીને બધા જો અંદર જ નાખતા જશે તો આખી ધરતી મુર્દાઓથી જ ભરેલી થઈ ભરાઈ જશે કબ્રસ્તાન. તો મનુષ્યોને રહેવા માટે ક્યાં? પણ એક જ ચિતામાં કરોડો લોકો બળે છે અને રાખ થઈ જાય છે બધા. એટલે આ સનાતન વેદોમાં જે પ્રથા બનાવી છે ને એ આવી જ છે, સદગતિ થાય. અને આવી રીતે ઘણા શ્લોકની અંદર વિત્રાસુર જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે છેલ્લે વિત્રાસુરની ફરીથી જે આગળની જે ભક્તિ હતી ને તરત આવી ગઈ, યાદ આવી ગઈ. ભગવાનની ભક્તિ જે ગયા જન્મની કરી હતી તરત યાદ આવી ગઈ. ક્યારેક ક્યારેક આપણે જુઓ કે 15-15, 20-20, 50 વર્ષ થઈ જાય તો આપણને જ્ઞાન થતું નથી, પણ અચાનક કોઈક એવા ગુરુ મળી જાય તો તરત જ આપણને જ્ઞાન થઈ જાય કે ના, હવે મારો જીવનનું લક્ષ્ય ભગવાનની ભક્તિ કરવાની છે. આ જગતમાં એક સેકન્ડ પણ વિતાવવાની નથી. તરત જ આપણું જીવન આખું પલટી જાય છે. એનું કારણ શું છે? ગયા જન્મની ભક્તિ. અને એ બમ ગોળો ક્યારે ફૂટે એની કોઈ ગેરંટી નથી. એ 15 વર્ષે ફૂટે, 30 વર્ષે ફૂટે, અને અમુકને તો ફૂટે જ નહીં, એવા ને એવા મરી જાય ભગવાનની ભક્તિ કર્યા વગર. સારું એ ન કરે, આ હાથે સારું એ ન કરે કોઈનું, અને એવા ને એવા ઠાઠડી ઉપડે અને કે આ ભાઈ આ બેન તો 100 વર્ષ સુધી જીવ્યા, પણ કેટલાનું સારું કર્યું એ તો પૂછો. 100 વર્ષ જીવ્યા તો શું કર્યું? લોકોને નડવાનું જ કામ કર્યું, બીજું કઈ નહીં. પણ ઓલા સ્વામી વિવેકાનંદ 40 વર્ષ જ જીવ્યા હતા. સ્વામી વિવેકાનંદ 40 વર્ષ જ જીવ્યા હતા, વધારે નથી જીવ્યા. તમે કેટલું જીવ્યા છે એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવન જીવો છો એ મહત્વનું છે. જીવનમાં તમે કેટલાનું સારું કરો છો, કેટલાનો ઉદ્ધાર કરો છો, આપણા પુત્ર પરિજનને એને સારા માર્ગે કેટલાને તમે લગાડો છો એ મહત્વનું છે. બાકી 2 ટાઈમ ખાઈને ઊંઘવું, ખાટલા તોડવા તો બધા કરે છે, તો પશુ હોય છે. તમે જુઓ આમ આમ જાતા જ હોય. પશુમાં મનુષ્યમાં અંતર શું છે? પશુને તમે જુઓ ખાઈને પછી એક બાજુ પડ્યો રહેશે, જેવો છે ને ચાટમાં છે ને જે મળે ને ખાવાનું એ બધું ખાય અને એક બાજુ. એ મનુષ્ય એવો જ છે, એ મનુષ્ય કહેવાને લાયક જ નથી, એ પશુ જેવો જ છે. એ ખાય ને ફ્રીજ ખોલશે, ડબ્બા ખોલશે, બધું ખાય ને પછી શું કરશે? સોફો હોય સુઈ જશે આડો. જેને ડાબી બાજુ ફાવતું એ ડાબી બાજુ, જેને જમણી બાજુ ફાવે જમણી બાજુ, જે બાજુ કરવટ બદલે એ બાજુ, જે બાજુ ફાવે બાજુ હોઈ જાય. એટલે 5 વહેલા વાગે, અને 5 વાગે એટલે 12 સીધા આવે ઓટલા પર શાક સમારવા, અને સાથે સાથે જ જાય. 2 કાપતી હોય ને એકબીજાની એ સાથે સાથે જ જાય. ચલો શાક લેવા જઈએ, દૂધ લેવા જઈએ, છોકરાને ટ્યુશનમાં લેવા જઈએ, બોલો. અને રસ્તામાં ચાલતા ચાલતા એ જ થાય, બાજુવાળીમાં તો કાંઈ નથી, આણામાં તો કાંઈ નથી, બસ બીજું કાંઈ નહીં, બીજું કાંઈ જોવા જ ન મળે. બસ આપણે શેરીમાં તો પાણી બહુ ભરાય છે, પણ પાણી ભલે ભરાતું એ તો વરસાદ છે તો પાણી ભરાવાનું છે, તો એવા ખોટા શબ્દો વ્યર્થ શબ્દો તમે વાપરીને શું કામ કાળનું કોળિયો બનો છો? તમારા કહેવાથી કે પાણી અટકી જશે અને વરસાદ આવતો બંધ થઈ જશે? પ્રકૃતિના જે નિયમ છે એ તો આવતા જ રહેશે, ખોટી વ્યર્થ વાતો કરીને આપણે શું કરવાનું છે? પણ એ જ વાણી અને એ જ સમય જો તમે ભગવાનના કાર્યમાં લગાડો તો તમારો એ સમય લેખે થશે. અને આવો ભાવ જ્યારે વિત્રાસુરનો બદલી ગયો, એના હૃદયમાં ભક્તિ આવી, ત્યારે વિત્રાસુર કહે છે કે હે ઇન્દ્ર દેવતા, આ વજ્ર તને જે ભગવાને આપ્યું છે ને એ વજ્ર ઉપાડ હવે અને મારું માથું વાઢી નાખ, મારું માથું કાપી દે. વિત્રાસુરને જ્યારે આ છેલ્લી કથા હું તમને કહું છું કે વિત્રાસુરનું જ્યારે ગળું કાપવાનું હતું ને, કરવતની સમાન હતું વજ્ર, અને ગળું વાડતા વાડતા એ ગળું છે ને કાપતા કાપતા એક વર્ષ લાગ્યું હતું. કેટલો મોટો વિત્રાસુર રાક્ષસ હશે તમે અનુભવ કરો. આકાશ ને પાતાળ એક કરી નાખ્યું હતું એટલો મોટો વિત્રાસુર રાક્ષસ. ઇન્દ્ર દેવતાને હવે તો મશીનથી ઓલા ફર્નિચર જે લાકડા કાપાય ને મશીનથી આમ કરે એટલે કપાઈ જાય, પણ ઇન્દ્ર દેવતાને એ કરવતની સમાન જયારે એ વજ્રથી જયારે એનું ગળું કાપતા હતા ને એક વર્ષ લાગ્યું હતું ભૂખ્યાન તરસ્યા. કેટલો મોટો રાક્ષસ હતો વિત્રાસુર. કે છે કે આ વજ્ર ઉપાડને મારું માથું કાપી નાખ, અને માથું કાપીને હું આ જન્મ મરણમાંથી છૂટવા માંગુ છું, મને મારી નાખ જેથી કરીને મારા હંમેશાની માટે આ જન્મ મરણના ફેરા છૂટી જશે. અને અહીંયા આપણે બચવા માંગીએ છીએ, ડોક્ટર આવી દવા આપો, આવી બોટલ ચડાવો, આવું ઇન્જેક્શન આપો કે હજી હું જીવું અને પાપ કરું, હજી મને એવા ગ્લુકોઝના બાટલા ચડાવો, મારા બધા દાંત ફિટિંગ કરાવો, બધા તૂટી ગયા હોય ને તો 32 બેસાડે બોલો. અને રાત આવે, રાત થાય એટલે ઉપરથી કાઢે અને નીચેથી કાઢે, અને સવારે પછી બ્રશે કરાવે પાછા, બાર ને બાર બ્રશ કરાવે, સાફ કરે. આવી દશા છે તોય બધાને કે ના મારે જીવવું છે, અરે હવે તો તારા હવે છેક શમશાન સુધીના દિવસો નજીક આવી ગયા, પણ તે શું કર્યું શું સારું. વિત્રાસુર કે મારે મરવું છે અને જન્મ મરણના ચક્કરમાંથી હંમેશાની માટે મુક્ત થઈ જવું છે, કારણ કે કર્મનું બંધન બધાને ભોગવવું પડે છે. એટલે મારા કર્મ બધા પતી ગયા છે, મારે હવે નવા કર્મ નથી કરવા. પણ આપણે શું છે, ભગવાનનું ભજન કરીએ છીએ પણ સાથે સાથે નવા કર્મ કરીએ છીએ. એમ નથી થતું કે નવા કર્મ ન બાંધું, પણ જે જૂના કર્મ જે આપણા કરેલા છે ને એ કર્મને પૂરા કરી નાખું. તો દુઃખ પડ્યું હોય આપણને તો આપણે શું કરીએ છીએ, દુઃખથી દૂર ભાગી જઈએ, અને સુખ તો જરાય લખ્યું ન હોય તો સુખની પાછળ દોડીએ છીએ. સુટકેસ ભરીને બધા જાય છે સવારે 6 વાગે 5 વાગે, લાવો સુખી થવા જાઉં છું. કોઈ એમ કે દુઃખી થવા જાઉં છું, આજ સુધી કોઈ કીધું કે ડોક્ટર સાહેબ દુઃખી થવાની દવા આપજો? ડોક્ટર સાહેબની પાસે એમ જ માગે, ડોક્ટર સાહેબ સુખી થવાની એટલે કે આ નિરોગી થવાની દવા આપો. જેટલા પણ દર્દી જાય છે, એક પણ દર્દી તમે જોયો કે ડોક્ટર સાહેબ મને મેલેરિયા થાય એવી દવા આપો, તો મને કેન્સર થાય એવી દવા આપો, એક પણ પાગલ હોય તો ન કે. પણ આ જગતના જીવાતમાં એટલા પાગલ છે ને, એ કર્મના બંધનમાં એટલા ફસાય છે અને જોવે છે કે પેલા મરી મરીને નરકમાં જાય છે, પણ તોય આપણે એ જ કર્મ ચાલુ છે. અને આપણે પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજીએ છીએ, વાસ્તવિકમાં એનાથી પાગલ કે મૂર્ખ આ જગતમાં બીજું કોઈ નથી. ઇન્દ્ર દેવતાને કહે છે વજ્ર ઉપાડ, ત્યારે ઇન્દ્ર દેવતા કહે છે પેલા તમે મેં તમને ગદા મારી હતી, તમે રિવર્સ મોકલી પાછી, તો મારો હાથી મૂર્છિત થઈ ગયો, હવે હું વજ્ર મારીશ ને તમે રિવર્સ મારશો ને તો હંમેશાની માટે પતી જઈશ. ત્યારે કહે છે આ વજ્ર વિફળ જાય એવું નથી, કારણ કે આ વજ્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો તેજ છે, એમની શક્તિ અને એમની કૃપા છે. અને આ વજ્ર કોનું છે, કે છે દધીચી ઋષિ મુનિનું છે, એમના વાહામાંથી બનાવ્યું હતું ને હાડકામાંથી, તો દધીચી ઋષિ મુનિ ને ભક્તિ ની તપસ્યાનું બનેલું છે એટલે આ વજ્ર ક્યારે વિફળ નહીં જાય. તું મને વજ્ર ઉપાડીને માર, તારા વજ્ર નો વેગ મને નહીં મારા વિષય ભોગ રૂપી ફંદાને કાપશે. તું માર આ વજ્ર, મને માર, કાપી નાખ મને. કળિયુગ ની અંદર પણ આ વિષય ભોગ ને કાપવા માટે શું વજ્ર છે? તો આચાર્ય કે છે આ ભાગવત કથારૂપી જે શસ્ત્ર છે ને એ વજ્ર ની સમાન છે. અને જયારે એ કથાને કર્ણ દ્વારા હૃદયમાં કોઈ ઉતારે છે ને તે વજ્ર અંદરના બધા વિષયો ભોગોને કાપી નાખશે. સારી કોઈ વસ્તુ ખાવાની કે કોઈ સુખ ભોગવાની ઈચ્છા નહીં થાય. અને કદાચ કોઈ પણ વસ્તુ આપણે ઘરે લાવશું ને તો સૌથી પહેલા ઠાકુરજીને અર્પણ કરશું કે ના આમાં મારો હક નથી, સૌથી પહેલો ભગવાનનો હક છે. ખાવા પીવામાં કપડાં પહેરવામાં કોઈ પણ વસ્તુ આપણે લાવીએ ને તો સૌથી પહેલા ઠાકુરજીને કહે તમે આને ટેસ્ટ કરો, આસ્વાદન કરો, પછી અમારો હક છે. તમે બાર ગામ ગયા હોય ને બહુ બધો કઈક ફરસાણ ને ચેવડો ને મીઠાઈ ને બધું લાવો, તમારા પૈસાથી તમે ખરીદીને લાવ્યા છો અને તમે જેવું મીઠાઈનું બોક્સ ખોલો, ચેવડો ને ફરસાણ લાવો અને દીકરાને જયારે તમે આપો, આ તમને હું સાધારણ વાત કહું છું, તમે જયારે દીકરાને આપો લે દીકરા ખા, પણ એ દીકરો કે ના ના માં ના બાપા પેલા તમે ખાઓ, એમાંથી તમને આપે. અને પેલો દીકરો તો ગેલેરીમાં લઈને બધો ડબ્બો ને બોક્સ ને બધું લઈને જતો રહે અને એક દીકરો તમને ખવડાવે છે, એના જમણા હાથેથી તમને ભોજન કરાવે છે, ના પપ્પા તમે ખાઓ પેલા, મમ્મી તમે પણ ખાઓ. તો તમને કોના પ્રત્યે સ્નેહ વધારે લાગશે? ઓલો ગેલેરી વાળો? તો અહીંયા બધા ગેલેરી વાળા છે, અહીંયા આ બધા ગેલેરી વાળા છે. એટલે ભગવાન કે તું હોલમાં આવ અને મને ખવડાવ, હું હોલમાં બેઠો છું તું મને ખવડાવ. તો આપણે ભગવાન પણ એ જુએ છે, જો એકલો બેઠો બેઠો રસોડામાં બેઠો બેઠો ખાય છે, પેટ પૂજા કરે, પણ હું ઉપર રસોડામાં ખૂણામાં ક્યાંક જોવે. મંદિર હોય ક્યાં હોય ખબર છે? એક બાજુ ખૂણામાં નાનકડું મંદિર હોય, આબુ રોડ હાઈવે પર જાય આ માર્બલ નું મંદિર લેવા, નકબાજી પંચરત્ન માં જાય ત્યાં આગળ છે, ત્યાંથી એક સિલ્વર કલર નું નાનકડું નાનું 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 મંદિર આપો. નાનું મંદિર ક્યાં હોય? એક બાજુ દિવાલમાં ક્યાંક કોઈને નડે નહીં એ બાજુ છે ને એક બાજુ ખૂણામાં મૂકી દે અને પોતે પેટ પૂજા પૂરી કરે, પણ ઠાકુરજીને અંદર બધું હોય, બધા દેવી દેવતા અને ભગવાન ને બધું જે બધાનો પૂજા પાઠ થતો હોય, પણ સવારમાં ખાલી 2 મિનિટ આમ કરે, ટંકોરી વગાડે અને કોકને તો આમ કરવાનો સમય ના હોય, લાવો. અને આખો દિવસ એ બિચારા ભગવાન જે ઠાકુરજીને બેસાડ્યા છે એ બિચારા ભગવાન કુકરની સીટી ખાતા હોય. બોલો, બીજે ક્યાંય ન હોય, તમારે જો એ કિચનમાં એક બાજુ ખૂણા પર જ હોય અને બિચારા જે ભગવાન છે ને આખી ગરમી ગેસની ને કુકરની સીટીઓ ખાતા હોય, બીજું કાંઈ ખવડાવે નહીં, રોટલા શાક ન ખવડાવે, કુકરની સીટી ખવડાવે, ખાઓ. આવું છે કે નહીં કે ખાલી ખોટું કહું છું? અને બિચારા એ ભગવાન એક ખીલા પર ટટડતા હોય, એ મંદિર છે ને એક ખીલા પર લાગ્યું હોય, ભગવાન કે આ જન્મમાં તે મને એક ખીલા પર લટકાયો છે ને હું તને 84 લાખ પછી તારી આંખો ખુલશે. એટલે સૌથી પહેલા એ ઠાકોરજીને અર્પણ કરવું પડે. જે પણ વસ્તુ લાવો, વસ્ત્ર લાવો, ચપ્પલ લાવો, કોઈ પણ વસ્તુ લાવો, ભગવાનને અર્પણ. ભગવાનને ધરાય શાક ને રોટલા? અમુક લોકો એમ કે તને ભૂખ લાગે છે 4 ટાઈમ તો ભગવાનને ન લાગે? બોલો, આપણને ભૂખ લાગે છે તો ભગવાનને ન લાગે ભૂખ? તો ભગવાનને શું કામ પૂજો છો? ભગવાનને જો સાકાર માનતા હોય તો જ તમે પૂજો છો ને કે ના અમારા ઘરમાં મંદિરમાં ભગવાન છે, બરોબર ને? તમારે ઘરમાં દીકરો છે એટલે તો તમે ખવડાવો છો કે બે બેટા લે ખા, દીકરો ના હોય તો કોઈ ખવડાવે છે? ફોટાને ખવડાવે છે કોઈ? પણ તમે એ આશાથી રાખો છો ને ભગવાનને કે આ ભગવાન અમારા મંદિરમાં છે, તો ક્યારે એવો ભાવ થાય છે કે લાવ ભગવાનને પણ જમાડું? ખાલી બોલે જમો જમાડો ભાવના ભોજન, પણ અંદર ભાવ તો એક દાણો ન હોય. ભાવના બે નામ હોય પણ જરાય ભાવના તો હોય જ નહીં અંદર. પીરસ્યો ભાવનાનો ભાણ, શું તું થાળ પીરસવાના છો? ક્યાંય નથી એ ભાવ, નથી એ ભાવ. ક્યારે આવશે? જ્યારે ભગવાનના ગુણોને સાંભળશું કે ભગવાનના કેટલા ગુણ છે આપણી ઉપર. પણ ક્યારે એ સાંભળવા બેસે તો ભગવાનની પ્રત્યે પ્રેમ જાગે ને કે વાસ્તવિકમાં ભગવાનની કેટલી કરુણા છે આપણી ઉપર. જે મનુષ્યો ભગવાનને અત્યંત પ્રેમ કરે છે વિત્રાસુર કહે છે કે તું આ વજ્રથી મારું ગળું કાપી નાખ, મારા હાથ કાપી નાખ, તો હું આ સંસારના વિષય ભોગમાંથી હંમેશાની માટે છૂટી જઈશ. તો ઇન્દ્ર દેવતા કે તો તમે સ્વર્ગમાં જતા રહેશો ને, તમે તો સ્વર્ગમાં જતા રહેશો, ભગવાનના ધામમાં જતા રહે, તમારી તો સદગતિ થશે, સારું કહેવાય. ત્યારે કહે છે કે હું સ્વર્ગમાં નહીં જાઉં, કારણ કે ભગવાન છે ને ક્યારે કોઈને સ્વર્ગનું સુખ કે આ જગતનું સુખ નથી આપતા. ભગવાન આપણા પિતા છે, એ આપણને ક્યારે વિષ ન આપે. એને ખબર છે કે મારો ભક્ત એને વૈકુંઠમાં મારે લઈ જવાનો છે, એને સ્વર્ગમાં ને નરકમાં ને પૃથ્વીમાં નથી રાખવા. આ વિષની સમાન છે, ગર એટલે વિષ, ઝેરની સમાન છે. જે મનુષ્યો ભગવાનને અનન્ય પ્રેમ કરે છે, અનન્યનો અર્થ શું છે? ન અન્ય, ન અન્ય એનો અર્થ છે અનન્ય. ભગવાન સિવાય જે બીજા કોઈને પ્રેમ ન કરે એને અનન્ય પ્રેમ કહેવાય. અને અનન્ય પ્રેમ કરવો હોય તો બધા કરી શકે છે. જગતમાં બધાને એવું લાગે કે આ બધાને પ્રેમ કરે છે ને આ સંસારમાં જ આસક્ત થઈ ગયો છે, પણ અંદરથી તો અનન્ય એકમાત્ર ભગવાનને જ પ્રેમ કરે. જેવી રીતે વેદ અને શાસ્ત્ર ભાગવતમાં જ લખ્યું છે કે એક સ્ત્રી જ્યારે પરણીને આવે, પિયરથી સાસરામાં જ્યારે પરણીને આવે અને કદાચ એને કોઈક પારકા પુરુષ સાથે પ્રેમ થયો હોય, તો ઘરની અંદર એવા કામ કરશે કે કોઈને પણ ખબર નહીં પડવા દે કે એને એ કોઈ પારકા પુરુષ સાથે પ્રેમ કરે છે. ભાગવત ની અંદર આવું વર્ણન લખ્યું છે. એવી જ રીતે આ જગતમાં પણ ઘણા એવા જીવો છે જે ભગવાનને અનન્ય પ્રેમ કરે છે, પણ ક્યારે કોઈને દેખાડતા નથી કે હું ભગવાનનો શુદ્ધ ભક્ત છું, આવો છું, ક્યારે નહીં. તેમને તેઓ એટલે કે ભગવાનના ભક્તોને સ્વર્ગ, પૃથ્વી કે રસાતળની સંપત્તિઓ નથી આપતા, કારણ કે તેમના થકી પરમ આનંદી પ્રાપ્તિ તો થતી જ નથી, પણ એનાથી વિપરીત દ્વેષ, ઉદ્વેગ, અભિમાન, માનસિક પીડા અને કલહ અને ક્લેશ, દુઃખ અને પરિશ્રમ જ હાથ લાગે છે. ભગવાનની ભક્તિ જે કરે છે ને તો ભગવાન એને આ જગતનું કોઈ સુખ નથી આપતા, સ્વર્ગનું સુખ એ નથી આપતા. આને આ જન્મમાં જો એને લેવા હોય ને ભગવાનને, તો બધી વસ્તુથી વૈરાગ્ય કરાવે, ન કે ફરીથી આસક્તિ થઈ ગઈ તો મોટો બંગલો આપી દીધો, એસી આપી દીધું, ટીવી આપી દીધું, વોશિંગ મશીન આપી દીધું, બધું આપી દીધું, પછી ઈચ્છા થાય ભજન કરવાની? નહીં. એટલે ભગવાન શું કહે છે? તસ્યા અહમ અનુગ્રહણ્યામી હરિષ્ય તદ્ધનમ શને. મારા ભક્તની ઉપર હું જ્યારે કૃપા કરું છું ને, તો સૌથી પહેલા જે તિજોરીમાં પડ્યા છે ને એ લઈ લઉં. એટલે તમે જુઓ ભગવાનના ભગત ઓછા હશે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત આ જગતની અંદર બહુ ઓછા જોવા મળશે, કારણ કે બધાને ખબર છે કે ભગવાનનું ભજન કરીએ ને તો ભગવાન બધું લઈ લે છે. ભગવાન શું કરે? ભગવાન બધું લઈ લે. અને દેવતાઓની શરણમાં જેટલા લોકો જાય ને બધા અરબોપતિ ને ખરબોપતિ છે. એટલે તમે જો બધા લોકો લાલચ માટે ક્યાં જાય? ભગવાનની પાસે ન જાય. ના ના, અમારે દુઃખી નથી થવું, અમારે લીલા લહેર જોવે છે. એટલે ભગવાન કે વાંધો નહીં, દેવતાઓની શરણમાં રહ્યો, મારી શરણમાં આવશો તો હું તમને અનમોલ વસ્તુ આપીશ, અનમોલ રત્ન. આ બધું ઇન્વિટેશન છે, સ્વર્ગ નરક ને પૃથ્વી. આપણને અત્યારે વર્તમાન સમયમાં લાગે છે કે ના ના, મોટો બંગલો છે, આંગણામાં 10 ગાડીઓ છે, નોકર ચાકર છે, લીલી વાડી છે, બધું ચાલે છે, પણ એ તો ઇમિટેશન જ્વેલરી છે ને, એના જેવું છે. તમે એક એક કે બે વખત લગ્નમાં પહેરો પછી કઈ એનો તેજ રહે છે? 500 રૂપિયાની ચેન તમે લાવો ઇન્વિટેશનની, અને ઓલી 1,00,000 રૂપિયાની ચેન પહેરો, એમાં કેટલો ફરક પડે છે? પેલું તો બગસરાની ચેન છે ને, એક વખત બે વખત પહેરો એટલે કાળી પડી જાય ને, ગળું એ ખરાબ થાય, નથી થતું કાળું પડી જાય ને, અને સોનું પહેરો તો કોઈને કઈ થાય છે? અને હંમેશાની માટે સોનું એવું ને એવું જ રહે છે. એવી રીતે ભગવાન કે છે કે સ્વર્ગ અને નરક તો તુચ્છ છે, એક વાર તમે જાશો પાછું આવવું પડશે, અને પાછા પૃથ્વીમાંથી નરકમાં જશો. પણ મારું ધામ કેવું છે? ગોલ્ડ જેવું છે, સોના જેવું છે, કે સોનાની ચેન ક્યારે કાળી પડતી. એવી રીતે મારા ધામમાં એક વાર જીવ આવે છે ને, એ ફરીથી આ જગતમાં આવતો, એટલે હું આ સંસારમાં મારો ભક્ત ફસાય નહીં એટલે હું એને કઈ આપતો. પણ અર્જુન એક ગેરંટી છે કે એને બે ટાઈમ જમવાનું આપું, એને શરીરની જેટલી જરૂરિયાત છે ને એ તો હું આપીશ જ, એમાં દુખી નહીં કરું. અને વિચાર કરો ભક્તો, કે જે અરબોપતિ નો ખાતા હોય ને, એના કરતા ભગવાનના શુદ્ધ વૈષ્ણવો ખાય ઘરમાં ગરમ. નથી કહેતા, ઘણા લોકો તમે જો કોઈ બીના મોઢે તમે જુઓ, પાપીમાં પાપી હશે ને, અરે આ તો સાધુ હતો, ટમાટર જેવો, એ તો લાડવા ખાતા હશે, અને ચોખા ઝીના. નથી કહેતા, અમારા ભાગમાં ક્યાંથી બોલો, અરબોપતિ હોય તોય આપણે આપણા મોઢેથી કહીએ છીએ તોય આપણને ભગવાનની ભગવાનનું ભજન ગમતું. એટલે મંદિરમાં તો ચોખ્ખા ઘીના લાડવા મળે, અને અને વાસ્તવિકમાં લોકો શુદ્ધ પ્રસાદ ખાય ઘરમાં ગરમ. એવા લોકોને અમે જોયા છે અરબોપતિઓને, હું મોટી મોટી ઓફિસમાં અમે જઈએ ને, તોલો માણસ આવે અને ચા મૂકે, ઓલો શેઠ એટલો બીજી હોય એટલો બીજી હોય, ચા ઠંડી થઈ જાય ઓલો લઈને જતો રહે પાછો, અને ફરીથી પાછો આવે, પણ એને કહેવાની તાકાત ન થાય કે શેઠ ચા પી લો, ઠરી જાય છે. એની પાસે ચા પીવાનો, અરે શ્વાસ લેવાનો સમય નથી, બસ ખાલી રૂપિયા ગણે છે, કંપનીઓ કેટલી વધારી બસ, અને ખાવાનું વડાપાઉં ખાય. પગાર કેટલો છે? મહિનાનો 1 કરોડ રૂપિયા. એક સમયની ઘટના છે, હું બોમ્બેમાં લોકલ ટ્રેનો ફરે મુંબઈમાં, વિરાર થી ચર્ચગેટ, હું લોકલ ટ્રેનમાં ગયો અને હું ભૂલથી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ગયો, જે લોકલ ડબ્બામાં 14 રૂપિયા ટિકિટ છે અને ફર્સ્ટ ક્લાસમાં લગભગ 100-125 રૂપિયા ટિકિટના, પણ હું ભૂલથી ચડી ગયો ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં, જે એકદમ ગાદીવાળી સીટ હોય અને ઓછા લોકો બહુ હોય પ્રવાસ કરે. એક ટિકિટના 14 રૂપિયા, અહીંયા 1 ટિકિટના 125 રૂપિયા, એટલે કેટલો ફરક પડે. હું ચડી ગયો, પછી મેં જોયું એક વ્યક્તિ સુટકેસ ભરેલી હતી, એક બાજુ થેલો હતો અને એક હાથ સાંકળને પકડેલો હતો ઉપર હાથ, અને ઉભો હતો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં, અને ઉભો ઉભો વડાપાઉ ખાય. કેન્ટીન, જે પ્લેટફોર્મ પર કેન્ટીન હોય ને, ત્યાં સડેલું કાલનો વડાપાઉં હતો ને, એ વડાપાઉં ચટણી સડેલી અઠવાડિયાની, એ બધું ભરી અને લાવ્યો હતો, અને આમ પકડે, ઉપર હેન્ડલ આવે ને પકડવાના, એ હેન્ડલ પકડી અને આમાં ઊંચો થઈને ખાતો હતો, કારણ કે બધું છોડે તો હશે ને, ટ્રેન બ્રેક મારે તો સીધું આગળ જતો રહે, તો બધી ચટણી ને વડાપાઉં બીજાના મોઢામાં. મેં એને પૂછ્યું, ભાઈ શાંતિથી બેસીને તો ખાવું, પણ કે બેસવાની જગ્યા જ નથી, એટલી ગર્દી. બોમ્બેમાં કોણ રહે છે ખબર છે? જેટલા રોબોટ છે ને, રોબોટ, રોબોટ કોને કહેવાય? જે માત્ર કામ ધંધો જ કરે એ રોબોટ. બોમ્બેમાં માત્ર ખાલી રોબોટ જ રહે છે. તમે જુઓ, ટ્રેન જ્યારે આવે ને, એક મિનિટમાં 20,000 લોકો ઉતરે, 20,000 લોકો એક જ મિનિટમાં ઉતરી જાય, 20,000 ચડી જાય ફટાફટ, અને બધા રોબોટની જેમ કામ કરે. ત્યાંનું જીવન જ રોબોટ જેવું છે, ઇલેક્ટ્રિક રોબોટ તમે જોયા ને, એ ક્યારે થાકે નહીં, ત્યાં રાતનાય ટ્રેનો ચાલુ હોય, મોટી મોટી સિટીમાં. વિચાર કરો, મેં એને પૂછ્યું, ભાઈ તમારો તમે ટિફિન નથી લાવ્યા? ટિફિન તો છે પણ અંદર બેગમાં પડ્યું છે. મારો ક્યાં સૌભાગ્ય એવું કહેવાય. મેં કીધું તમારો પગાર કેટલો છે ભાઈ? કે મહિનાના 10 લાખ રૂપિયા. શું ખાય છે? 2 રૂપિયાનું વડાપાઉં ખાય છે. પગાર 10 લાખ રૂપિયા છે અને 2 રૂપિયાનું વડાપાઉં ખાય છે, અને એ અઠવાડિયાનું હડેલું, કારણ કે એ તાજું ન હોય. આવી દશા છે તો એ પોતાની જાતને બુદ્ધિશાળી સમજે કે ના, હજી પૈસો કમાવો, હજી પૈસો. જેટલો પૈસો વધે ને એટલો રોગ વધે, અને ક્યારેય સારું જીવન એ ન જીવી શકે. એને કોઈ પણ પ્રકારનો સમય જ ન હોય, બસ પૈસા જ ગણે, પૈસા જ ગણે. 1 કરોડ રૂપિયા આવે એટલે 2 કરોડ કરે, 2 આવે એટલે 4 કરે, એમાં ને એમાં આખું જીવન જતું રહે. કરોડ ના 2 કરોડ પણ તારા શરીરના 1,12,000 થાય છે એ તો જો. પણ ભગવાનના વૈષ્ણવ ભક્તોનું જીવન તમે જુઓ કે સવારમાં વહેલા 3 વાગે ઉઠી જાય, પરોડિયામાં 4 વાગે મંગળા આરતીના ભગવાનના દર્શન કરે, અને આનંદ ને ઉત્સાહથી કીર્તન કરે. 2 કલાક ભગવાનના નામનું કીર્તન એટલે જપ કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. 7:15 વાગે એટલે ભગવાનનો દર્શન, શ્રીંગાર આરતી. આ ભગવાનનો શ્રીંગાર કેટલા સુંદર લાગે છે. રાધા ગીરધારી, ગીરધારી રાધા. 7:15 વાગે શ્રીંગાર આરતી, મંદિરનો પટ ખુલે એટલે ભગવાનના વૈષ્ણવ વાલા ભક્તો એ ભગવાનના દર્શન કરે. જે મંદિરમાં રહે એનું જીવન અને બહાર રહે એનું જીવન તમે જુઓ. 7:30 વાગે ગુરુ પૂજા, શિલ પ્રભુપાદજીની, આચાર્યની ગુરુ પૂજા થાય. ગુરુ પૂજા થઈ જાય, 8 વાગે સુધી કીર્તન ભજન ચાલે, અને 8 વાગે શ્રીમદ ભાગવત પર કથા ચાલે. 15 મિનિટ કીર્તન ચાલે 8:15 વાગે સુધી, અને 9 વાગે એટલે 45 મિનિટમાં કથા પતી જાય. આપણે થોડું વધારે જ્ઞાનની જરૂર છે એટલે આપણે 1.5 કલાક કરીએ છીએ ડબલ. મને એમ થાય કે વધારે વધારે કથા મળે, જલ્દી બધા તિલકધારી થઈ જાય મારા જેવા, તો સારું એમ, એવી હું ઈચ્છા કરું છું. એટલે વધારે વધારે કથા આપું છું, નકર બધી જગ્યાએ અઠવાડિયામાં 1 જ કલાક કથા હોય બધી જગ્યાએ, એવો નિયમ છે. પણ મેં કીધું 4 મહિના 120 દિવસ એટલે એમને 5 વર્ષનો કોટો એક સાથે પૂરો થઈ જાય. ઓલો મહિનામાં 4 વખત મળે અને મહિનામાં 30 દિવસ મળે એટલે કેટલો બધો ફરક પડે. હૃદયની અંદર ઉત્કંઠા છે ને લોકો આવે છે એવું નથી, સારું કહેવાય. તો ભગવાનના ભક્તો 9 વાગે એટલે કથા પૂરી થાય ભાગવતમ, અને પછી બધાની માટે ગરમા ગરમ મહાપ્રસાદ. એક મિષ્ટાન હોય, શાક હોય, રોટલી હોય, દાળ ભાત હોય, ખીચડી હોય, બધું હોય. ભગવાનને જે અર્પણ કરેલો પ્રસાદ ખાય, અને પ્રસાદ ખાઈને ઊંઘે નહીં. જે 3 વાગે ઉઠેલો છે એ ઊંઘે નહીં કે લઈને જઈને સૂઈ જઈએ. ઘણા લોકોને એવું હોય કે મંદિરમાં બેઠા એટલે બસ કોઈ ચિંતા નહીં, પણ જે કરોડો રૂપિયા કમાય છે એના કરતા એ ભક્તને ચિંતા હોય વધારે. એ ઉઠીને શું કરશે? શિલ પ્રભુપાદજીએ જે ગ્રંથો લખ્યા છે, ભગવદ્ ગીતા ભાગવતમ, જે નાની નાની બુકો, એ બધે લઈ લઈને બધે વિતરણ કરે કે લ્યો, કમાવા માટે નહીં પણ કે લ્યો તમે, આ તમારું જીવન પરિવર્તન થશે, તમે પણ સુખી થશો આ ગ્રંથો વાંચશો તો. બપોરે આવે એટલે ફ્રેશ થાય, નાહી ધોઈ લે, અને પછી 10-15 મિનિટ કે 1/2 કલાક આરામ કરે, અને પછી 4 વાગ્યાની ભગવાનની ફરીથી આરતી થાય. 5 વાગે ફરીથી મહાપ્રસાદ મળે, રોટલી શાક દાળ ભાત જે હોય એ બધું, અને જમી લે, એટલે પછી 6 વાગે ભગવદ્ ગીતા ઉપર ક્લાસ થાય, ભગવદ્ ગીતા ઉપર પ્રવચન થાય 1 શ્લોક ઉપર. પ્રવચન પતી જાય 7 વાગે એટલે ભગવાનની આરતી, સંધ્યા આરતી થાય 7 વાગ્યાની. આરતી પતી જાય એટલે બધું મંદિર સાફ કરવાનું, અને 9 વાગે એટલે સૂઈ જાય, મંદિર ક્લોઝ બંધ થઈ જાય, અને ફરીથી 3 વાગે ઉઠી જાય. અને આ ભૌતિક જગતમાં લોકોનું જીવન તમે જુઓ, એ 9 વાગ્યાનું જે પ્રસાદ જે ઓલા 9 વાગે જમે છે ને એ 3 વાગે જમશે, અને અમુક તો 6 વાગે સવારમાં બનાવી નાખે, અમુક તો ક્યાંક દૂર જવાનું એટલે 6 વાગે બનાવી નાખે, અને એ જમે ક્યારે? 6 વાગ્યાનું જમવાનું ત્રણ વાગે જમે. શાસ્ત્ર કે જે ત્રણ કલાક પહેલાનો જે બનાવેલી વસ્તુ ત્રણ કલાક પછી વાસી થઈ જાય, તમોગુણી થઈ જાય. અને જે ઠંડી વસ્તુ ખાય ને એમાં તમોગુણ વધારે ઉત્પન્ન થાય અને ગેસ બને ઠંડી વસ્તુ ખાવાથી. ગરમા ગરમ ખાવું જોઈએ. પછી ત્રણ વાગ્યાનો જમે ઠંડુ ઠંડુ, અને પછી રાતે સાંજે જે છ વાગે જે બન્યું હોય ને રાતે જઈને બાર વાગે જમે. કારણ કે બહુ દૂર કામ ધંધે જતા હોય ને, બે કલાકનો મુસાફરી હોય, કલાકની મુસાફરી હોય, ઘરે આવતા આવતા 10:30 વાગી જાય, એટલે મોઢું થોડું હાથ પગ ધોવે ને પછી જમવા જાય, એટલે જમતા જમતા એને 12 વાગી જાય અને 8 વાગે ઉઠે. અને સાધુનું જીવન જુઓ અને કરોડો રૂપિયા કમાય છે એનું જીવન જુઓ, કેટલું ખરાબ જીવન જીવી રહ્યા છે. તો એને એમ લાગે છે હું સારું જીવન જીવું છું. શરીર બધું દુખતું હોય, ખીચામાં ટીકડા ભર્યા હોય મોદી સાહેબના, દવાઓ ખાતા હોય, બીજું કઈ નહીં, રોટલા ન ખાય પણ દવા ખાય. ના કે હું ગરમ ગરમ રોટલા ખાઉં, ભાખરી ખાઉં, ભગવાનને અર્પણ કરીને ભગવાનના દર્શન કરું તો મારો દિવસ સારો જાય, એવી બુદ્ધિ કોઈનામાં નથી. તો કે છે, કે છે મારા પ્રભુ આ જગતની અંદર જે સુખ છે ને, જે લોકો માને છે એ સુખ આપતા નથી, મારા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ તો મને વૈકુંઠ આપશે, એટલે તું મારું ગળું કાપ, મારા હાથ કાપ. હે ઇન્દ્ર, અમારા સ્વામી ભગવાન તો કેવા દયાળુ છે કે પોતાના ભક્તોને અર્થ ધર્મ અને કામ સંબંધિત પ્રત્યેની વસ્તુઓને વ્યર્થ બનાવી દે છે. કદાચ આપણે ભગવાનની ભક્તિ કરતા હોય અને પછી આપણી ઈચ્છા થાય કે ના આપણે 1,00,000, 2,00,000 કરવા દે, ભગવાન કે ના 1,00,000 રવા દે, ના ના માં મારે 2,00,000 કરવા છે, સીધા 12,000 થઈ જાય. કારણ કે ભગવાનની ઈચ્છા છે કે તમે જો આ જગતમાં ગાડી ને બંગલા ને બધું બનાવશો અને સમાજમાં મોટા થઈ જશો તો તમને અંદર અહંકાર આવી જશે કે ના મારી પાસે કંઈક છે. અને જેની પાસે કાંઈ નથી એની પાસે શું છે? જેની પાસે કાંઈ નથી એની પાસે ક્યારે અહંકાર આવે એને? એટલે ભગવાન કહે છે કે હું ને બે ટાઈમ જમવાનું ને બે જોડી કપડા અને રહેવા માટે 10x10 ની રૂમ ની સુવિધા કરી દઉં, એટલી હું કરી દઉં, પછી વધારે મારો ભગત માંગે ને તો હું ન આપું, અને માંગે તો આપી દઉં પણ ભક્તિ ન આપું, એ ભક્તિ લઈ લઉં. બેમાંથી એક બોલ શું જોવે છે? ભક્તિ જોવે છે, એક પૈસો જોવે. હા તો ભક્તિ જોવે કે લઈ લો, અને પૈસો જોતો હોય તો લાવી દો, જે આપેલી હતી ને પહેલા ઉછીની લઈ લે. તો ઘણા લોકો શું છે, અત્યારે સુખી છે, ભક્તિ એ કરે, માળા એ કરે અને સુખેથી રહે. થોડી થોડી ભક્તિ કરશું, થોડી થોડી માળા, થોડું થોડું સુખ ભોગશું. તો ભગવાન કહે રે આજે 84 ના ચક્કર ભોગવવું છે, બીજું શું. તો આ રીતે વિત્રાસુર એક પછી એક શ્લોક ની અંદર પ્રાર્થના કરે છે અને ભગવાનને કહે છે, ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાસ્તે ગ્રીણીત વા કર્મ કરો તુકાય. અહમ હરે તવ પાદૈક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાસ્તે ગ્રીણીત વા કર્મ કરો તુકાય. વિત્રાસુર કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હું પહેલા ગયા જન્મમાં કેવો શુદ્ધ ભક્ત હતો અને હવે કેટલો હું પાપી થઈ ગયો છું, તો તમે મારી પર કૃપા કરો. વિત્રાસુર કહે છે હું દેવતાઓની પર પ્રહાર કરું છું, હું આટલો મોટો અસુર થઈ ગયો પણ તમે મારી પર દયા કરો. તો દયા કરતા કરતા ત્રણ વસ્તુ માગે છે વિત્રાસુર. જે માગે છે ને સંસારના બધા જીવોએ માગવું જોઈએ ભગવાનની પાસે. સૌથી પહેલા પહેલી વસ્તુ માગે છે મન સ્મરેતા સુપતેર ગુણાસ છે, હે પ્રભુ મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, તમારા નામ રૂપ ગુણ અને લીલાઓનું ચિંતન કરતું રહે. વિત્રાસુર કહે છે, રાક્ષસ છે આપણે કથા સાંભળીએ છીએ ને, ચાર પાંચ દિવસથી વિત્રાસુર જેવો રાક્ષસ પ્રાર્થના કરે છે. સૌથી પહેલી પ્રાર્થના શું કે છે, મારું ચિત્ત એટલે કે મારું મન 24 કલાક તમારી કથાઓમાં રમતું રહે. બસ આ પહેલી વસ્તુ માંગે છે. બીજી વસ્તુ માંગે છે ગ્રણીત વાક, આ મારી વાણી છે એ 24 કલાક તમારા ગુણો ગાતી જ રહે. એક બે કલાક નથી કેતા, 24 કલાક તમારા ગુણગાન ગાતી રહે મારી વાણી. અને ત્રીજી વસ્તુ આ વિત્રાસુર માંગે છે, આ મારું શરીર ગિણિત વાક કર્મ કરો તું કાય, કાયનો અર્થ છે આ કાયા શરીર. કર્મ કરો તું કાય, આ મારી કર્મેન્દ્રિય એટલે કે મારું શરીર 24 કલાક તમારી સેવામાં જ સંલગ્ન રહે. આ જગતની સેવા તો મેં બહુ કરી, પણ આ જગતના જીવોએ કોઈએ મને ઓભાગ આપ્યો નહીં. જેટલાનું મેં સારું કર્યું એ બધા આજે મારા પીઠ બતાવી દીધી છે. પણ જગતમાં આજ સુધી મેં તમારું ક્યારે સારું કર્યું? પણ તોય આજ સુધી તમે મારું સારું જ કર્યું છે પ્રભુ. વિત્રાસુર માંગે છે ત્રણ વસ્તુ. પહેલી કઈ કે માંગે છે, 24 કલાક તમારી કથાઓમાં રમતું રહે, તમારા નામ રૂપ ગુણ, ભગવાનનું નામ છે ને એમાં જ ભગવાનનો ભક્ત ચિંતન કરતો રહે, કૃષ્ણ રામ નરસિંહ વરાહ, ભગવાનના 24 અવતારોનું વર્ણન, ભગવાનનું ચિંતન કરતો રહે. નામ રૂપ, ભગવાનનું રૂપનું ચિંતન કરવું જોઈએ. તમે જુઓ અત્યારે આપણને આંખ બંધ કરીને ચિંતન કરો તો અડધા લોકોને ભગવાનનું ચિંતન કરતા છે ને તો હીરો હિરોઈન ચિંતન ચાલુ થઈ જશે. કારણ કે આખો દિવસ તમે જે કર્મ કરો ને એ કર્મ તમને ઊંઘમાં આવે. એક ધાર્યું તમે રાધા અને કૃષ્ણ બંનેનું ચિંતન કરો આંખ બંધ કરીને, એને મનમાં સ્મરણ કરવું જોઈએ. એ દ્રશ્ય ક્યારે હૃદયમાંથી નીકળવું ન જોઈએ. એક દિવસ તમે સતત 10 કલાક સુધી માળા કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગેરંટી આપું છું કે તમે જયારે ઊંઘશો ને ઊંઘમાં તમે માળા કરશો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તમે ઊંઘ્યા હશો ને તો તમારા હાથ ચાલુ હશે, અને ઊંઘમાં પણ છે ને ભગવાનનું નામ ચાલુ હશે. કારણ કે આખો દિવસ તમે જે વસ્તુ કરો છો ને એ તમને ઊંઘમાં આવશે. અને જે લોકો આખો દિવસ જે કર્મ કરે છે ઊંઘમાં એનું એ જ આવે. તમે જુઓ જે નોટો ગણતો હોય એને પછી નોટો જ દેખાય, બેંકો વાળાને તો નોટો જ દેખાય ને બધી, કારણ કે આખો દિવસ 1000 ની 500 ની જ ગણતો હોય, એની એકે ન હોય પાછી. એ નોકરી કરે છે, દિવસના અરબો રૂપિયા ગણે છે, પણ એમાં એનો હક લાગે છે? કારણ કે બધું પારકું છે એનું નથી, એને તો ખાલી નિયુક્ત કર્યો છે. ભગવાન એવી રીતે જ કહે છે કે આ જગતમાં મેં તમને એવી રીતે નિયુક્ત કર્યા છે, ભલે તમારી પાસે પૈસા લાખો કરોડો રૂપિયા આવે પણ તમારા નથી, તમારે છોડીને જવું પડશે, પારકા છે મારા છે. એટલે એમાં આસક્ત મત થાવ. ત્રણ વસ્તુ માંગે છે. તો સૌથી પહેલા ભગવાનનું નામ રૂપ, ભગવાનનું રૂપનું ચિંતન કરવું જોઈએ કે કૃષ્ણ બંસીધારી યમુનાના તટ ઉપર જે વાંસળી વગાડે છે અને ગાયોને જ્યારે બોલાવે છે, આવું ચિંતન કરવું જોઈએ. આને કહેવાય ભક્તિ. નામ રૂપ ગુણ, ભગવાનમાં કેટલા સારા સારા ગુણ છે કે રાક્ષસી પૂતના ભગવાન 6 દિવસના હતા, એના સ્તન ઉપર હલાહલ 20 લગાડીને આવી હતી, તો પણ ભગવાનમાં કેટલા સારા ગુણ છે કે ભગવાને એને ગોલોક વૃંદાવન ધામ આપી દીધું. જાઓ મારા ધામમાં જઈને રહો, આ જગતમાં મત રહો. રાક્ષસીને પોતાનું ઘર ધામ આપી દીધું. આપણને કોકે લાફો માર્યો હોય અને પછી કે લો મારે શક્તિનગરમાં બંગલો ખાલી છે જઈને રહ્યો, પોતાનો તમને આપી દઉં ચાવી, ક્યારે આપણે કરીએ એવું? અરે આપણે આપણું કોકે નિંદા કરી હોય ને અને ક્યારેક આવે ને તો બધાને ચા આપીએ પણ એને નહીં આપીએ, બોલવાનું એ બંધ કરી દે. અને કદાચ આપણે જતા હોય ને કદાચ કે હા ફલાણી બેન કેટલી સારી છે, તો એને સાંજે બોલાવે તરત એને ચેન જ ન પડે જ્યાં સુધી એને ચા કે દૂધ કે કાજુ બદામ નો જ્યુસ ન પીવડાવે ને ત્યાં સુધી શાંતિ નહીં થાય. આવું છે, સારા ગુણ કોક ગાય ને તો બધા સારા, અને કોઈ ખરાબ ગાય તો મારી માટે ખરાબ, પણ ખરાબ ગાય તો ગાવા દો ને. પણ આપણને ચેન પડે જ નહીં, ક્યાંય કઈ જઈને લાકડી જઈને મારતા હું, ગાળો બોલતા હું, આમ કરું બસ અંદર ભૂત હલવા માંડે બધું, અંદરનું ભૂત હલવા માંડે. ત્રણ વસ્તુ માગે છે કે 24 કલાક નામ રૂપ ગુણ ભગવાનના જે વૈષ્ણવ વાલા ભક્તો હોય ને 24 કલાક ભગવાનની કથા સાંભળતા હોય, ભગવાનની કથાનું ચિંતન કરતા હોય, ત્યારે એનું જીવન સફળ છે. અને ઊંઘમાં પણ ભગવાન જ દેખાય. ઉદાહરણ તરીકે અર્જુન છે ને, દિવસે તો ભગવાનનું નામ લેતો પણ ઊંઘમાં પણ શ્વાસે શ્વાસે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, જેટલા પણ શ્વાસ ઊંઘમાં પણ નીકળે ને એના તમે કાન તમે અડાડો ને એ કૃષ્ણ સાંભળે. અર્જુન જ્યારે ઊંઘતો ને તો કૃષ્ણ બાજુમાં સાંભળે કે અર્જુન મારું નામ લે છે એટલે મારે આની રક્ષા કરવી જ પડશે. જે જે જીવાત્મા પૃથ્વીમાં ભગવાનનું નામ લે છે, આ ધરાતલ પર રહીને ભગવાન બધું જોવે છે, સાંભળે છે, મહેસૂસ કરે છે કે મારો ભક્ત કેટલા આતુરતાથી તન્મયતાથી મને પુકારે છે, અને જેટલી કરુણા ને તન્મયતા તમારા લાલસા જેને કહેવાય, જેટલી લાલસા ભગવાનને પ્રાપ્ત કરવાની હશે ને ભગવાન એટલા તીવ્રતાથી તમારી પાસે આવશે. જેટલી સ્પીડ તમે 10 ની સ્પીડે ભક્તિ કરતા હશો તો ભગવાન 100 ની સ્પીડે આવશે, તમે 100 ની સ્પીડે ભજન કરશો તો ભગવાન 1000 ની સ્પીડે આવશે, ભગવાન તમારા કરતા વધારે સ્પીડમાં આવશે. અને તમે 0 ની સ્પીડે આવશો તો ભગવાન 0000 ની સ્પીડે જ રહેશે. એટલે તન્મયતા હોવી જોઈએ. અર્જુનની રક્ષા ન કરી. એક સંત મહાત્મા આચાર્યો તો કહે છે કે તમે કદાચ તમને આળસ આવતી હોય અને સોફો હોય ને સોફામાં સૂતા સૂતા તમે માળા કરો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ, ઊંઘતા ઊંઘતા માળા કરીએ ને સોફામાં, મોટું તકિયું કહેવાય કે ઓશીકું તકિયું ગોળ, એ તકિયા પર માથું રાખીને તમે આવી રીતે ઊંઘતા ઊંઘતા માળા કરો ને અંદર હાથ નાખીને સુતા સુતા કરો તો ભગવાન આવીને બાજુમાં બેસે, મારો ભક્ત કેટલો કેટલો ઉત્સાહથી માળા કરે છે. ભલે ઊંઘતા ઊંઘતા આપણે માળા કરશું ને તો ભગવાન બાજુમાં આવીને બેસીને એક માળા સાંભળશે. અને કદાચ આપણને એમ થાય કે ના ના હવે મારે બેસીને માળા કરવી છે તો બેસીને માળા કરીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આપણે 1 કલાક બેસીને માળા કરીએ તો ભગવાન 1 કલાક ઉભા ઉભા એ માળા સાંભળે, વાહ વાહ મારું નામ લે છે, લે બેટા લે. ભગવાન એ નામ સાંભળે છે પણ ઉભા ઉભા સાંભળે. આપણાથી 1 પગલું આગળ છે ભગવાન. આપણે બેઠા બેઠા આપણને કઈ દુઃખ છે, પંખા નીચે આપણે માળા કરીએ બેઠા બેઠા ભગવાનનું નામ લઈએ તો ભગવાન 1 કલાક ઉભા ઉભા નામ સાંભળે છે. ભગવાન કે તમે ચિંતા મત કરો, તમારા કરતા દુઃખ હું વધારે સહન કરું છું. અને કદાચ જો આપણે ઉભા ઉભા નામ જપ કરી, ઘણા લોકોને પગ દુખતા હોય ને, તમે જો ઘણા લોકો કથામાં આવે ને એટલે એને પગ દુખે, એટલે ઘણી વાર શું કહે ઉભા થઈને પછી બહાર જાય અને પાછા આવે પછી બહાર ક્યાંક ઉભા 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 કથા સાંભળે. તો કદાચ આપણે ઉભા ઉભા ભગવાનનું નામ જપ કરતા હોય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ આપણે કદાચ ઉભા ઉભા ભગવાનનું નામ જપ કરીએ તો ભગવાન કીર્તન કરે, નાચે, નાચતા નાચતા આપણું નામ શ્રવણ કરે, મારો ભક્ત કેટલા ઉત્સાહથી મારું નામ જપ કરે છે. અને કૃષ્ણ હંમેશા નાચે જ છે, ક્યારે એમ ક્યારે જોયા કે એકદમ ગંભીર થઈ ગયા અને બહુ દુઃખી થઈ ગયા, હંમેશા હસતા કૂદતા અને નાચતા જ હોય, એમને કોઈ પ્રકારનું કોઈ દુઃખ જ નથી કારણ કે સચ્ચિદ આનંદ છે, ભગવાન સચ્ચિદાનંદ છે. અને કદાચ આપણી ઈચ્છા થઈ જાય કે ના ના, મારે તો હવે નાસ્તા નાસ્તા ભગવાન નું નામ લેવું છે. આ લેવલ હું તમને કહું છું, ઊંઘતા ઊંઘતા જો આપણે નામ જપ કરીએ ને તો ભગવાન બાજુમાં બેસીને સાંભળે. મારો ભક્ત ભલે ઊંઘતા ઊંઘતા લે પણ નામ તો લે છે, બીજા ખાટલા તોડે એના કરતા સોફા ભલે તોડે પણ નામ લેતા લેતા તોડે. તો ઊંઘતા ઊંઘતા, બેસતા બેસતા, ઉભા ઉભા, અને પછી આપણી ઈચ્છા થઈ જાય કે ના મારે તો નાચતા નાચતા ભગવાન નું નામ લેવું છે. એટલે તમે જુઓ જેટલા પણ ફોરેનરો છે પાશ્ચાત્ય દેશના, એ જયારે ભગવાન નું કીર્તન થાય પ્રભાત ફેરી નીકળે તો નાચતા નાચતા ભગવાન નું કીર્તન કરે. અને જયારે આપણી ઈચ્છા થાય કે લાવ બહાર તો રોડ પર તો ના નાચો, ઘરમાં બેઠા બેઠા જ નાચો, ઘરમાં કોણ જોવાનું છે, તો દરવાજા ને બારી ને બારણા બધું પેક કરી દો. અને પછી નાચતા નાચતા હરે કૃષ્ણ અને જ્યારે આપણે નાચતા નાચતા ભગવાન નું કીર્તન કરતા ભગવાન નું નામ લઈએ તો એ જ ભગવાન કે છે સદ્ય તે અવરુદ્ધ તેત કૃતિ ભી સુશ્રુભી તત્ક્ષણાત્. જ્યારે મારો ભક્ત નાચતા નાચતા ને કીર્તન કરતા મારું નામ લે છે તો તરત જ કે એ જ ઘડીએ હું એના હૃદયમાં જઈને વિરાજમાન થઈ જાઉં છું. તરત જ આ છે ભગવાન, આટલા દયાળુ ને આટલા કૃપાળુ છે. તો બોલો આપણે ઊંઘતા ઊંઘતા નામ લેવું છે કે બેસતા બેસતા નામ લેવું છે કે ઉભા ઉભા કે નાચતા નાચતા કે પછી લેવું જ નથી. તો આ રીતે ભગવાનને જો પ્રસન્ન કરવાની આ બધી અલગ અલગ ટ્રીક છે, પ્રક્રિયા છે. તો જેને સૌથી વધારે હૃદયમાં લાવવાની ઈચ્છા હોય ને તો તરત જ એ ભગવાનનું નામ પોતાના જીહવા પર લેશે. જીહવાના આગળના ભાગ ઉપરથી કૃષ્ણ શબ્દ જેનું નીકળી ગયું ને એ જીવનમાં ક્યારે નરકમાં નહીં જાય. ક્લિયર ભગવાન કહે છે નરકનો અધિકારી નથી, એ તો મારા ધામનો અધિકારી છે. એટલે નામ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ નામ આપણે ભૌતિક જગતમાં આ ભવસાગરમાં તરી રહ્યા છીએ પણ આ નામ આપણને તારી નાખશે. એટલે ભગવાનના નામની શરણ લેવી જોઈએ. કલૌ તદ હરિ કીર્તનાદ, કલૌ એટલે કળિયુગમાં માત્ર હરિનું કીર્તન કરવાથી જ જીવાત્મા ભવસાગરમાંથી પાર થઈ જશે. એટલે હરિનું કીર્તન જરૂરી છે. હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ. વેદવ્યાસજી જ્યારે પુરાણ લખ્યા તો ક્લિયર લખ્યું છે કે હરેર નામ હરેર નામ હરેર નામ, ત્રણ વખત લખ્યું કે હરિનું નામ. હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ, કલૌ નાસ્તેવ 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 ગતિર અન્યથા. જો કોઈ ભગવાનનું નામ લે છે ને તો કળિયુગ પર વિજય પ્રાપ્ત કરીને એ ભગવાનના ધામમાં જશે. એટલે ત્રણ વખત કહે છે હરેર નામ હરેર નામ હરેર નામ, કલૌ નાસ્તેવ નાસ્તેવ નાસ્તેવ. અને કળિયુગ તો એના ઘરમાંથી એના શરીરમાંથી તરત જ જતું રહેશે. જે ચોવીસે કલાક ભગવાનનું નામ અને ભગવાનની કથાને અને ભગવાનને પ્રેમ કરે છે. આપણું જીવન જ કૃષ્ણ ભાવનામૃત બનાવવું જોઈએ. વાસ્તવમાં આ જગતની અંદર લાખો ને કરોડો જીવાત્માઓ આજે ભગવાનની ભક્તિ કરે છે અને સૌથી વધારે બાર દેશમાં ભગવાનના ભક્તો છે. આ ઇન્ટરનેશનલ સોસાયટી જે ઇસ્કોન સંસ્થા છે ને, ભારતમાં કોઈ જાણતું નથી કે ઇસ્કોન એટલે શું. ઇસ્કોન એટલે એને ભારતીય ભાષામાં ભારતના લોકો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત તરીકે જાણે છે આ ઇસ્કોન સંસ્થાને. ઘણા લોકોને ખબર નથી કે ઇસ્કોન એટલે શું, આ તો બાર દેશની સંસ્થા છે. નહીં, આ સંસ્થાની અંદર તમને કોઈ એવો શબ્દ લાગ્યો? આ ભક્તિ ભાગવતનું જ જ્ઞાન છે, કૃષ્ણનું જ જ્ઞાન છે અને કૃષ્ણ અને રામ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. કોઈ સંસારની વસ્તુ તમને નહીં મળે કારણ કે ઉપરથી પરંપરાથી શીલ પ્રભુપાદજી આપણને વસ્તુ આપી છે, શુદ્ધ ગીતા અને ભાગવત ને રામાયણનું જ્ઞાન આપ્યું છે. આ બ્રહ્મ સંપ્રદાય છે, બ્રહ્માજી દ્વારા પરંપરા આવેલી છે, એ પરંપરામાં અહીંયા ભજન થાય છે. તો નિરંતર આવી કથા શ્રવણ કરતા રહ્યો અને પોતાના જીવનને ધન્ય કરતા રહ્યો. દરરોજ સાંજે 4 વાગે આ ચતુર્માસ નિમિત્તે 4 મહિના સુધીનું ભાગવત છે. તમે પણ આવો, તમારા પુત્ર પરિજન સમાજને મિત્રને જેટલા પણ લોકો રહે છે એ બધાને ફોન કરીને પણ તમે બોલાવી શકો છો. ઘરે એકલા બેઠા બેઠા માત્ર પાપ કરશે પણ કથામાં આવશે ને તેના બધા પાપ ધોવાઈ જશે. અને અહીંયા કઈ દેવાનું નથી, અહીંયા તમે કઈક લઈને જશો. પાલનપુર ની અંદર એક એવી કથા થાય છે કે જેમાં કઈ દેવાનું માત્ર લઈને જવાનું છે, અને એ શું છે, ગુણ અને સંસ્કાર અને વિવેક લઈને જશું. અને જેને જેને આ કૃષ્ણ ભાવનામૃત ને ભગવાનનું નામ હૃદયમાં ધારણ કર્યું છે એને જઈને પૂછો, એ બધા સુખી થઈ ગયા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.